मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुख भक्ति धर्म सुत श्री हरि समरु सदायनु परम दयालु छत श्री कृष्ण सर्वाधीश प्रथम दमने प्रणमु नामु वारम वारमु शीश आनंद घन मूर्ति मरा प्यारा सुख धाम मात पिता बंधु गुरु मरा सखा श्री घनश्याम सर्वकर्ता छो एक तमे नछे जगमा बीजो कोई जे जे थयो ने थशे ते आपे करे लुज होय ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः।
बोलो स्वामी नारायण
भगवान जय
हरि कृष्ण महाराज
जय।
वाला भक्तों अपने आ पवित्र धनुर्मास में हरि विचरण ग्रंथ की कथा सांभळी रह्या छीए। भगवान श्री हरि नो विचरण केवा हेतु थी हतु ये बात आमां वारंवार लखवामां आवी छे। वाला भक्तो निष्कळंक स्वामीना रचेला आ अनुपम सुंदर हरि विचरण ग्रंथनी कथा पवित्र धनुर्मासमां आपणे सांभळी रह्या छीए अने आ ग्रंथमां भगवान श्री हरिनुं विचरण आवे छे। पण परमात्मानुं विचरण केवा हेतुथी आवे छे એ વારંવાર નોંધાણું છે કે ભગવાન બધે ફરતા હતા એનો હેતુ શું? હરિજન કો હિત, આટલો હેતુ, હરિભગતનું હિત કરવા। આ દુનિયામાં જે જન્મા હોય એ બધે ફરતા જ હોય પણ પોતાનું હિત કરવા, બીજાનું હિત કરવા ફરે એ તો કાં ભગવાન છે અને કાં મોટા પુરુષ છે। બાકી તો જીવ પ્રાણી માત્ર ફરે છે ને ફરવાના, પણ એના વિચરણનો હેતુ તો કેવળ પોતાનું હિત કરવાનો જ હોય છે। ને જ્યાં સુધી વ્યક્તિના મનમાં પોતાનું હિત કરવાની જ ભાવના હોય ત્યાં સુધી એમાં મોટેપ હોય જ નહીં। જ્યારે બીજાનું હિત કરવાના વિચારો સ્ફુરે અને એ વિચારો પક્વ બને અને એ વિચારો વિચારો નહીં રહેતા ક્રિયાનું સ્વરૂપ પકડે ત્યારે એ વ્યક્તિ એક સામાન્ય અને નાનો માણસ નહીં રહેતા મોટા પુરુષનું સ્વરૂપ પકડે છે, પછી સમાજ એને મહાન પુરુષ કહે છે। એટલે આ દુનિયામાં જેણે જેણે બીજાના હિત માટે જિંદગી ખર્ચી છે એ બધા ઇતિહાસને પાને અમર છે, અને જેણે જેણે પોતાના જ હિત અર્થે જિંદગી ખર્ચી છે એ ગમે એવા રૂપિયાવાળા હતા કે રાજા હતા કે મોટા હતા કે મહાન ગણાતા, તોય એને કોઈ જાણતું નથી, કોઈને એને પ્રત્યે હેત કે લાગણીએ નહીં, કોઈ એને સંભાળતું એ નહીં. ભગવાન શ્રીહરિ અને ભગવાન શ્રીહરિના સંતો, એમને તો ક્યાં પોતાનું કલ્યાણ કરવાનું છે? એ સ્વયં કલ્યાણ સ્વરૂપ છે. એ તો હવે અન્ય જીવના ઉદ્ધાર માટે શ્વાસો લે છે, એને માટે એ વિચરે છે, એને માટે બેસે છે, એને માટે ઉઠે છે, એને માટે એ હરે અને ફરે છે, એને માટે જમે છે, એને માટે સૂવે છે, એને જ માટે પોતાના શરીરને રક્ષે છે, એને જ માટે જીવાત્માઓને જ્ઞાન બક્ષે છે. એ જીવના ભલા માટે જ ઊંચા બેસે છે, એ જીવના ભલા માટે જ જીવોને પોતાની પૂજા કરવા દે છે, એ જીવના ભલા માટે જ છે. એમને તો ભગવાન મળી ગયા છે. હવે આ વાતને જે માણસો નથી સમજતા, એને ક્યારેય સુખ શાંતિ થાય નહીં. ભગવાન અને ભગવાનના સંત એ જ સાચા પરોપકારી છે. તે મુક્તાનંદ સ્વામીના અંતકાળિયા કીર્તનમાં છે, તમે ને તમારા જન પ્રભુ પરમારથી રે, બીજે માને નહીં મારું મન. અને આ જગતમાં જે પરમારથી હોય ને, પરમારથી એને જ્યારે તમે બિન સ્વાર્થે પ્રેમ કરો ને, ત્યારે એ તમારે માટે મરી જવા હુદીના એ દાખલા કરે. પણ આ સંસારમાં જે માણસ બીજાનું ભલું કરવા નીકળ્યા હોય, કેવળ પોતાની જિંદગી, સમય, ધન, તન, મન બધું જ ઘસીને સમાજના કલ્યાણ માટે એ ફરતા હોય, જીવતા હોય, અને એ વ્યક્તિને સમાજ કેવળ સ્વાર્થમય જ દેખાય અને પોતાનું જ રોતો હોય એવો દેખાય, ત્યારે સમાજની સેવા કરતાં કરતાં એ મોટા પુરુષને ક્યારેક બહુ જ કંટાળો આવી જાય છે, ઘૃણા થઈ જાય છે, અરે રે આ પામર પશુવત સમાજને કંઈ ભગવાને બુદ્ધિ જ ન આપી એમ. આ લોકોને તો આપણે એને અર્થે શું કર્યું એનો તો કાંઈ વિચાર જ નથી, અને પોતાનું જ રોયા કરે છે. અને સ્વાર્થી માણસ બને ને ત્યારે વિભાજન બહુ થાય. સ્વાર્થી એકલો જ રહે, સ્વાર્થીનું જોડાણ ન હોય, કારણ કે એનો સ્વાર્થ એને છૂટા પડી દે. પરમાર્થી માણસ બીજાના હિત ખાતર પણ બધાના ભેળો રહી શકે છે, જોડાઈ શકે છે. સ્વાર્થી તો પોતાનો મતલબ સિદ્ધ થતો હોય તો જોડાઈ રહે. હા, સ્વાર્થ સિદ્ધ કરવા તો એ ભેળો ભળે, નમે, હારે આવે જાય, પણ જો એનો સ્વાર્થ ન હોય તો એ ઊભો જ ન રહે. અને છૂટું પડી જવામાં જો એનો સ્વાર્થ જરાક સિદ્ધ થતો હોય તો તરત બધાને મૂકીને એકલો થઈ જાય, નીકળી જ જાય. ને એક બાજુ સ્વાર્થી ને એક બાજુ પરમાર્થી ને એ બેયના જ્યારે સંબંધો થતા હોય ને, ત્યારે જોયા જેવી હોય, ખરેખરી થાય ત્યારે. કેમ જે ઓલ્યાને ન કરું પોતાનું કલ્યાણ કરવું, આને ન કરું આનું હિત કરવું, કોઈ વાતે મેચિંગ થાય નહીં. એટલે કહું છું, પરમાર્થી માણસને જ્યારે પરમાર્થી મળે ને ત્યારે બહુ હૈયું ટાઢું થાય છે. શુદ્ધ પ્રેમીને શુદ્ધ પ્રેમી મળે ને તો આનંદ બહુ આવે. એક કેવળ પ્રેમી હોય ને સામે એક નિરો મતલબી હોય, ત્યારે સમાજમાં દુર્ઘટના સર્જાય છે. આ સંસારમાં ઘણાને એકાબીજામાં હેત થઈ જાય છે, છોકરા છોકરીઓમાં બીજે ત્રીજે, એમાં કોઈ ખરેખર શુદ્ધ હેત હોય અને કોઈને કેવળ સ્વાર્થ હોય. એમાં શુદ્ધ હેતવાળા તો એને પણવા કે એને માટે દુઃખી થાય, છેવટ રોવે ને છેવટ મરીએ જાય. અને ઓલો તો એમનામ ફરે ને બીજું પરણી લે, કાં ઓલી એમનામ ફરે ને બીજો ગોતી લે. આવા બહુ કિસ્સા બને છે, કારણ કે એ તો મતલબી હતા ને ઓલ્યા હોમાઈ ગયા શુદ્ધ પ્રેમી. એમ આ જગતમાં શુદ્ધ પરમાર્થી ને શુદ્ધ પ્રેમી માણસો હોમાઈ જાય છે, અને જગત એમનામ સ્વાર્થેલું સ્વાર્થેલું મતલબી ને અજ્ઞાની ટૂંકી બુદ્ધિનું ટૂંકી વિચારધારાનું જ રહ્યું છે. ગાંધી મરી ગયા ને પટેલે મરી ગયા અને આ જગતમાં કંઈક વ્યાઈ ગયા, કેટલાય ભગવાનના અવતાર આવીને વ્યાઈ ગયા ને કાંઈક સાધુ પુરુષો થઈને જતા રહ્યા સમાજના માટે ઢહળા કરીને. સમાજ એનો રંગ બદલતો નહીં. બોલો, પછી આવા મતલબી સ્વાર્થી લુચ્ચા સમાજને જોઈને મોટા પુરુષને પરમાર્થી પુરુષોને ઘૃણા ને કંટાળો આવી જાય છે. બસ એ જ એનું મોત, પછી એ જતા રહેશે. તમે જોજો ને બધાના જીવનમાં છેલ્લે એ બધા છે ને નારાજગી વાકી અને વૈયા જાય છે. પરંતુ આધ્યાત્મિક માર્ગના જે વડાવો છે એને સામાજિક માર્ગના જે વડાવો જેવો અફસોસ અંતકાળે હોતો નથી. એનું કારણ એ છે કે એને તો જે મેળવવાનું હતું એ મળી ગયેલું હોય છે, એને સમાજ પાસેથી કાંઈ મેળવવાનું હોતું નથી. હા, એટલું ખરું કે સમાજ એને સમજી ન શકે ત્યારે સમાજની અજ્ઞાનતા ઉપર એને કરુણા જરૂર થાય, બીજું કાંઈ નહીં. અફસોસ ન થાય, સમાજ સેવકોને અફસોસ થાય, એને ખાલીપો વર્તાય અને એને એવું લાગે કે મેં જિંદગી બગાડી નાખી. આવા મતલબી માણસો હારું હું ખલાસ થઈ ગયો, એવું થઈ જાય ક્યારેક? આવું છે. માટે ભગવાન એક એવા પરમાર્થી છે જેને કાંઈ જોતું નથી, ને તો પૂર્ણ કામને આનંદની મૂર્તિ છે. બીજા એ આનંદની મૂર્તિને આકારે વર્તનારા જે છે, ભગવાનને કરતા જાણીને જીવનારા અને ભગવાનમાં શ્વાસ લેનારા, એના જેવા જ સુખ્યા છે. એટલે એમના જે બધા જ કાર્યો છે તે ભગવાનના સંકલ્પન ભગવાનની ઈચ્છાથી જ હોય છે, એટલે ભગવાનના જ કરેલા ગણાય, એમાં ભગવાન જ કરતા હોય. એટલે આવા ભગવાન ને આવા ભગવાનથી ભરાયેલા જે હોય ને એને તો કાંઈ દુઃખ જ નથી ને કાંઈ અફસોસય નથી. અને આપણે જો એવા થઈ જઈએ ને એમ જ આ સત્સંગને અને સમાજને પહોંચીએ તો આપણને કોઈ દુઃખ નથી ને કોઈ અફસોસય નથી. સમજીને જ કરીએ છીએ, પછી ક્યાં સવાલ રહ્યો? ભગવાન શ્રીહરિની બધી લીલા જ્ઞાન રૂપ છે, જ્ઞાનાકાર છે, અને એ પરમાત્માની મૂર્તિ એ દિવ્ય જ્ઞાનાકાર છે. અને એવા ભગવાન શ્રીહરિ મનુષ્ય દેખાતા હોય તો પણ જ્ઞાનાકાર ચૈતન્યાકાર અલૌકિક છે. અને એ ભગવાનના સંબંધે કરીને ભગવાનનો ભક્ત પણ જ્ઞાનાકાર દિવ્યાકાર ચૈતન્યાકાર અલૌકિક છે. ભલે એમનું શરીર પંચભૂતમાંથી થયેલું દેખાતું હોય તો પણ શિક્ષાપત્ર એમાં સ્પષ્ટ કહે છે કે ભગવાનના સંબંધે કરીને ભગવાનના ભક્ત નિર્ગુણ છે, એની ક્રિયા સર્વે નિર્ગુણ છે. અને આટલી વાત સમજે ત્યારે એને પંચવીસમાં પ્રીતિ રહે જ નહીં એમ મધ્યનું 13મું વચનામત કહે છે. આ 13મું વચનામૃત એ બધા વચનામૃતનો પ્રાણ છે. એવા ભગવાન અને ભગવાનના સંતોનું વિચરણ આપણે જ્યારે સાંભળી રહ્યા છીએ ત્યારે ખરેખર આપણે નિર્ગુણ છીએ, ભાગ્યશાળી થઈ ગયા છીએ. પણ ઓલી વાતને બરાબર મનમાં ઉતારી જવાની જરૂર છે. મધ્યના 13મા વાળી ભગવાનના સંબંધમાં આવેલા દરેક પદાર્થો ચિન્મય છે ને આનંદમય છે. ન ઉતરે ગળે તો આ વાત મનને મનાવીને ઉતારી નાખો, મનને તૈયાર કરો આ વાત ગ્રહણ કરવા માટે. કેમ કે આ વાત ગ્રહણ કર્યા વગર પંચ વિષયમાંથી રાગ જાતો જ નથી. માટે ચિન્મય ને આનંદમય બધું જ ભગવાનના સંબંધમાં આવેલું છે એમ સમજવાથી જ આપણે ચિન્મય અને આનંદમય બનીએ છીએ. આ સિદ્ધાંત છે. અને આપણે પોતે જ્યારે ચૈતન્ય અને આનંદ બન્યા ત્યારે પછી પંચ વિષયનો વિભાગય ન રહે અને એની વિશે કોઈ ઈચ્છાય ન રહે, કારણ કે સ્વયં આનંદ પૂર્ણ થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આત્મસુખ વતે કરીને અંતરમાં પૂર્ણ રહેવું. તો બહારથી પંચ વિષયરૂપી પાણી અંતકરણમાં નહીં આવે. આત્મા ચૈતન્ય છે, આનંદરૂપ છે, સુખરૂપ છે, એને ધારવાથી પણ પંચ વિષયમાંથી પ્રીતિ જતી રહે છે મધ્યના બીજા વચનામૃત અનુસારે. તો ભગવાન તો દિવ્યાનંદનો સાગર છે, એ તો પ્રેમનો દરિયો છે, એ તો આખા આનંદ રૂપ છે અને દેશ અને કાળથી પર છે, એના જેવડું કોઈ છે જ નહીં. સૂક્ષ્મ એના જેવા કોઈ નહીં ને વિશાળ એના જેવા કોઈ નહીં. બીજું બધું એનામ છે, એ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે ને વિશાળથી વિશાળ છે અને બાકી બધું એનામાં છે, જેમ સમુદ્રમાં માછલા છે. તો એવા જે ભગવાન તે પરમાત્મા જ્યારે જીવ હૃદયમાં ધારે અને એના સુખે સુખીઓ રે, ભરાયેલો રે, ત્યારે તો વિષયના પાણી અંદર આવે જ નહીં. જેમ જળે કરીને કૂવો ભરાયેલો હોય ત્યારે હેરીનું પાણી અંદર ન આવે. એમ આત્માના આનંદે કરીને ભરાયેલામાં એ પંચ વિષય રૂપી જગતના પાણી અંદર અંતકણમાં કે જીવમાં ન આવે તો પરમાત્માના દિવ્ય આનંદથી ભરાયેલા જે પુરુષો છે, ભગવાનથી ભરાયેલા, એ સુખથી છલકેલા, એનામાં જગતના પાણી ક્યાંથી આવે, વિષયના સુખ ક્યાંથી અંદર આવે, એને ક્યાંથી એ વિષયો સાંભળે, એને ક્યાંથી એમાં રસ જાગે. કેમ જે આનંદથી છલકાયેલો છે, જેમ ગળા ડૂબ ધરાયેલો હોય, એને ક્યાંથી ખાવાનો ઘાટ થાય, એ તો લાવો તો એને ખીજાઈ જાય. વાદ્યો ને એમ ભગવાનના આનંદથી છલકાયેલા ને એ દિવ્યાનંદમાં ડૂબેલા ને પછી વિષય અડતા નથી, એમ મધ્યનું બીજું કહેશું. અને એમ જ્યારે ભગવાનનો સંબંધ થયો ત્યારે ભગત ખરેખર ચિન્મય ને આનંદમય થઈ ગયો. અને એમ થયા વિના બધું થાય પણ વિષય છોડે નહીં. વિષયમાંથી છુટકારો થયા વિના આત્યંતિક કલ્યાણ થાય નહીં. માટે વાલા ભક્તો, ભગવાન શ્રીહરિની લીલા અને પરમાત્માનું જ્ઞાન સાંભળતા સાંભળતા મનને એ પકડાવી દો કે પરમાત્મા દિવ્યાકાર જ્ઞાનાકાર છે અને ભગવાનના સંબંધે કરીને હુંએ પણ એ ભગવાનથી ભરાયેલો છલકાયેલો સુખના સાગર સ્વરૂપ દિવ્યાકાર ને જ્ઞાનાકાર છું. આવ હવે આગળનું વિચરણ.
પીછે પ્રભુ જે ગયે જાડેશ્વરે, ત્યાં સે નાથ નર્મદા ઉતરે, માછીપુર મે રહે હે મહારાજા, કિય કૃપા કરી કીર કે કાજા.
ભગવાન જાડેશ્વર ગયા નર્મદાની પાસે, અને જાડેશ્વરની નજીક માછીપુર એક ગામ છે નર્મદાના કાંઠે, ત્યાં નીલકેશ્વર મહાદેવ છે જાડેશ્વરની નજીક, એની બાજુમાં માછીવાડ એક વિસ્તાર છે. અત્યારે પહેલા માછીપુર કહેવાતું છે, અત્યારે તો માછીવાડ કરીને વિસ્તાર છે. ત્યાં આજે બધા એવા લોકો રહેશે માછીમારો. આમ શાસ્ત્રમાં આ બધા શિકારો કરતા હોય ને એને કીર કહે છે. તમે લખ્યું છે કૃપા કરી કીર કે કાજા, એટલે કે આ બધા શિકારીઓની ઉપર કૃપા કરી અને ભગવાન ત્યાં ગયેલા અને એમનું ભલું કરેલું, એટલે લખે છે માછીપુર મે રહે હે મહારાજા, કીએ કૃપા કરી કીર કે કાજા. પછી ત્યાંથી ભગવાન ચોકી ગયા છે અને ત્યાં રજની જામ ચારું, એટલે એક રાત અને ચાર જામ રહે ચોકી મેં રજની જામ ચારું, લાખી રાત રહે એમ છે. એટલે રજની ચાર જામ 12 કલાક રહ્યા એમ, બધું રાત રહ્યા. ત્યાં સે ઉઠ કે ચલે હે સવારું, ત્યાં સે આ એ ગામ કોસાલા તાપી સરિતા ઉતરે દયાળા. પછી ભગવાન ત્યાંથી કોસાલા ગામ આવ્યા અને પછી તાપી નદી ઉતરી અને ભગવાન શ્રીહરિ સુરત પધાર્યા. આ સુરતનું વિચરણ છે.
મસ્તો બાગ મે કીએ ઉતારા,
મસ્તો બાગ મે કીએ ઉતારા,
આયે દર્શને જનય પારા,
આયે દર્શને જનય પારા,
સુરત શહેર મે આયે સુખકારે,
સુરત શહેર મે આયે સુખકારે,
નિરખી નિહાલ ભયે નર નારી,
નિરખી નિહાલ ભયે નર નારી,
નિરખી નિહાલ ભયે નર નારી,
નિરખી નિહાલ ભયે
રખે નાથને નું ભરી,
જે જનની રખે નાથને નું ભરી,
જે જનની રખે નાથને નું ભરી,
જે જનની રખે નાથને નું ભરી,
સોય અનાથ નોય પીછે ભરી,
સોય અનાથ નોય ભરી,
જાને અજાને હોય અવિનાશી,
જાને અજાને
જોયે અવિનાશી, भये धाम के निवासी
सो सब भये हरि धाम निवासी
ऐसे मूर्ति सूरत में आई
ऐसे मूर्ति सूरत में आई
करे लीला जन मन भाई
करे लीला जन मन भाई
धन धन ये भगत की भक्ति
धन धन ये भगत की भक्ति
जाहि पधारे आपे प्राणपति
जाहि पधारे आपे प्राणपति
दिवस सप्त दिया नाथ रहे थे
दिवस सप्त दिया नाथ रहे
क्या से प्रभु जी पीछे गए हैं
क्या से प्रभु जी
ભગવાન શ્રીહરિ સુરતમાં સાત દિવસ રહ્યા છે. ભગવાન વખતનો સુરતનો સત્સંગ જબરજસ્ત છે. આજ પણ સારાય સંપ્રદાયમાં સુરતનો સત્સંગ શિરમોળ છે. એવો મોટોય છે, એવો સારોય છે. ખરેખર કોણ જાણે એ ભૂમિમાં શું બળ છે. ત્યાં કોઈ પણ જાય, બાય ભાઈ ગામડે રહેતા હોય, થામુકો સત્સંગ ન હોય, પણ સુરતમાં જાય એટલે એને સત્સંગ થાય. એ આશ્ચર્ય છે. સુરતમાં નારાયણમણિ દેવનું મંદિર છે, પ્રસાદીના નારાયણમણિ દેવ બિરાજે છે. બીજા ઘણા મંદિરો આપણા થયા છે, ઘણા ભક્તો ભજન કરે છે, ઘણા સંત મંડળો રહે છે, આનંદ ઉત્સવ થાય છે. સુરત જે મંદિર છે ને, એ જગ્યામાં પેલા ભૂતાવળ રહેતી હતી. ઇતિહાસ એનો એવો છે, કારણ કે એ જગ્યામાં રહેનારા એક કુટુંબની જાન ઘોઘા વાહણમાં બેસીને પણવા ગયેલી ભૂતકાળમાં. પૈણીને આવતા હતા અને દરિયામાં વાણ બૂડ્યું. તે વરરાજો ને વહુ ને જાનૈયા ને બાયુ ને ભાઈ બધા મરી ગયા અને એ આખું કુટુંબ ભૂત થયું. અને એના જે બધા મકાન હતા એમાં રહેતા હતા, કોઈને ઘરવા દે નહીં, એ મકાન બંધ રાખતા બધા. પછી અંગ્રેજ સરકારનું રાજ્ય આવ્યું ત્યારે મકાન એણે હવાલે લીધા. પછી એણે કહ્યું કે આ મકાનમાંથી આ ભૂતો કાઢીને કોઈ રહે તો એને અમે આપીએ, પણ કોઈથી એ થયું નહીં, કોઈ તાકાત કરી નહીં. પછી આપણો સત્સંગ ત્યાં ઘણો થયો મહારાજ વખતે. પછી ભાઈસન શેઠે મહારાજને એક કાગળ લખ્યો કે ભૂતા કાંઠે એવા સાધુ મોકલો, અહીંયા સુરતની વચ્ચોવચ્ચ અમુક મકાનો એવા છે ને એનો ઇતિહાસ આવો છે અને ત્યાં ભૂતો બહુ રહેશે, અને જો આથી સંતો ભૂતો કાઢે તો એ બધા મકાનો વચ્ચોવચ્ચ આપણને મળે એમ છે અને ત્યાં મંદિર થાય. પછી મહારાજે કાગળ વાંચી અને મુક્તાનંદ સ્વામીને મોકલ્યા. સ્વામી પોતાનો મંડળ લઈ અને ત્યાં આવ્યા ભાઈચંદભાઈને ઘરે. પછી ભાઈચંદ શેઠે સરકારને કાગળ લખીને વિનંતી કરી કે એ મકાનોની ચાવીઓ આપો ને એ મકાનોનો અમને કબજો આપો ને લખી આપો તો અમે ત્યાંથી ભૂતો કાઢીએ. કે સરકાર કે હારું, ક્યાંક કોઈ લેશ. પછી લખી આપ્યા. પછી મુક્તાનંદ સ્વામી ત્યાં ગયા, મકાન ખોલીને બધું સાફ કરીને ધૂન ભજનને સાંજે આરતી કરી ત્યાં બધા ભૂત આવ્યા. વહુ ને વર ને એના મા ને એના બાપા ને આખી જાન આવીને બેઠી, અને પછી એના વડીલ વૃદ્ધો હાથ જોડીને કહેવા માંડ્યા કે મહારાજ હારું છું તમે આ ઘરમાં આવ્યા, વર્ષોથી અહીં કોઈ નથી આવતું, કે અમારી બીકે બહુ અમે રાજી થયા, કે અમારો ઉદ્ધાર કરો, કે આમાં તો બહુ દુઃખી છે. પછી મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરી પ્રસાદીનું પાણી છાંટ્યું અને બધાએ બાયું ભાઈઓ બુઢા બાળકો બધાને કહ્યું, બધા હવે તમે ભૂતિઓની માંથી છૂટા થઈ બદ્રિક આશ્રમમાં જાઓ, ત્યાં તપ કરીને શુદ્ધ થાજો, પછી સત્સંગમાં તમને અવતાર મળશે, અને તમે સત્સંગ કરશો, ભક્તિ કરશો, અને તમારું ભગવાન સ્વામિનારાયણ કલ્યાણ કરશે. બધી ભૂતાવળી ગઈ બદ્રિક આશ્રમમાં, પછી જગ્યા બધી મળી ત્યાં આપણા સાધુ પ્રથમ રહેતા, ને પછી ત્યાં મંદિર થયું ને ત્યારે ત્યાં નારાયણ મુનિ દેવ બિરાજે છે. આવી સુરતની વાતો છે. મુક્તાનંદ સ્વામી દ્વારા ભગવાન સ્વામિનારાયણે જબરું કામ કર્યું. એક દીવનો શેઠ હતો. આ પ્રસંગ આ ચરિત્ર કહું છું, અહીંયા બહુ એનો ટચ નથી, પણ બહુ મોટો શેઠ દીવને ઉના બાજુ એનો ધંધો બહુ મોટો, વાહન લઈને વિદેશમાં માલ ખરીદવા જાય, અને એમાં એકવાર વિદેશ ગયેલો ને ત્યાંથી આખું માલનું વાહણ ભરીને આવતો હતો, ને વચ્ચે સમુદ્રનું તોફાન થયું અને વાહણ માંડ્યું બુડવા, પછી મુજાણો, પછી એણે ભગવાન દ્વારિકાધીશને પ્રાર્થના કરી કે જો મને તમે બચાવો પ્રભુ તો આ વાહણમાંથી અડધો માલ તમને કૃષ્ણ અર્પણ કરું. સમજાણું, વેપારી ખરો ને, એટલે વેપાર કર્યો, આખું બજાવો અડધું તમારું 50-50 કરી લઈએ. પછી ભગવાનની દયાથી સમુદ્રમાં તોફાન બંધ થઈ ગયો, ની શેઠિયો બચી ગયો. પછી પોતાની બાધા પૂરી કરવા માટે દ્વારિકા જતો હતો, એમાં સદગુરુ રામાનંદ સ્વામીએ કંઈક ચમત્કાર કર્યો. એ લોજ આવ્યા, અને એ વખતે રામાનંદ સ્વામી લોજના આશ્રમમાં બિરાજે છે, ત્યાં એ રાચર્યા અને ત્યાં સભામાં બેઠા, એટલે રામાનંદ સ્વામી બોલ્યા, કેમ શેઠ દીવના છો ને? તો કે હા. વાણ બૂટતું તું બચાવ્યું ભગવાને કેમ? તો કે હા. એટલે અડધું ભગવાનને દેવા જાવ છો? તો કે હા. હવે અંતરિયામીપણે કરીને રામાનંદ સ્વામી બધી વાત કરી દીધી, અને એવો ચમત્કાર બતાવ્યો, ત્યાં શેઠને એમ થયું કે આ જ દ્વારિકાધીશ છે રામાનંદ સ્વામી, તે જે બાધા હતી એ બધી દ્વારિકાધીશના ચરણમાં પૂરી કરી ન્યા, અને કંઠી પહેરી અને ભગત થયો. તે રામાનંદ સ્વામીને ભગવાન જાણીને એમનું ધ્યાન ભજન કરતો હતો, સત્સંગી થયો ને ઘરે ગયો. જોકે એ વખતે બધાએ રામાનંદ સ્વામીનું ધ્યાન ભજન કરતા હતા લોર્ડના આશ્રમમાં. એ તો પછી મહારાજે બધું પોતાનો પ્રતાપ બતાવીને બધું હરખું કરીને પોતાના સ્વરૂપની ઉપાસના કરાવી. તે પછી તો રામાનંદ સ્વામી ધામમાં ગયા, અને એમની ગાદીએ નીલકંઠ વર્ણી આવ્યા. નીલકંઠ વર્ણી જ્યારે ગાદીએ બેઠા ત્યારે આને વિચાર થયો કે રામાનંદ સ્વામી તો ભગવાન હતા, પણ અહીં એની ગાદીએ બેઠા એ કેવાક સમર્થ હશે જરા જાણીએ જ ખરા. એટલે શેઠ પાછા લોજ દર્શને આવ્યા અને સભામાં આવીને બેઠા. એટલે એ વખતે એક લાખો કરીને છોકરો હતો, ભગવાન શ્રી હરિએ એને ઊભો કર્યો, અને એ છોકરાએ આ શેઠને એમ કીધું, એના મનના બધા સંકલ્પો કીધા. ત્યારે આ શેઠને રામાનંદ સ્વામીનો જે નીચે હતો એ બદલાઈને પ્રગટ ભગવાન સહજાનંદ સ્વામીનો નીચે થયો. પછી સભામાં ઊભો થઈને સ્તુતિ કરે છે કે હું રામાનંદ સ્વામીને ભગવાન જાણતો, પણ રામાનંદ સ્વામીના જેવો પ્રતાપ તો તમારે કારણે આ બાળકમાં છે. ત્યારે તમારા જે આ મોટા મોટા સત્સંગીઓ છે એમાં કેવો પ્રતાપ છે, અને તમારા જે સાધુ છે એમાં તો કેવો પ્રતાપ છે, એમાંય તમારા જે મોટા મોટા સાધુ એનો તો શું પ્રતાપ છે. ત્યારે તમારા પ્રતાપની તો વાત શું કરવી. પછી ભગવાન સ્વામિનારાયણ એને સમાધિ કરાવી એ ધામમાં ગયા. ત્યાં તો સદગુરુ રામાનંદ સ્વામી ભગવાન શ્રી હરિને વિંદણો નાખે છે અને મારા સિંહાસનમાં બેઠા છે અને બધા વેદો અને અવતારો બધા સ્તુતિ કરે છે. આવું દર્શન થયું પછી સમાધિમાંથી જાગી અને ભગવાનની સ્તુતિ કરે છે કે તમે તો સર્વે અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ છો અને તમારો પ્રતાપ તો ચારે વેદ કે કોઈ ગાઈ શકે એમ નથી, અને હવે મારે સંસારમાં જવું નથી. કે આવા તમે પ્રભુ મળ્યા, હવે સંસારમાં હું ન્યા જઈને કરવાનો, લડ્ઢા લેવાના નકરા, મતલબી દુનિયામાં આમથા આમથા કૂટાવું, માટે આજથી તમને કૃષ્ણાર્પણ. પછી મહારાજે એને સાધુ કર્યા, એનું નામ પ્રભાનંદ પાડ્યું. એ બહુ મોટા સમર્થ સાધુ છે અને આનંદાનંદ સ્વામીના મંડળમાં મૂકેલા. એ બધા ફરતા ફરતા સુરત ગયા સત્સંગ કરાવવા. સુરતમાં એક દી બધા સાધુ બેઠા હતા ને એમાં પ્રભાનંદ સ્વામી તો ઓલી મોજમાં આવી ગયા. એ ખબર પડે નહીં. એક દી આનંદાનંદ સ્વામીને કે મેં ભગુરુસિંહ હું, મેં તમારી તુંબિકા પાણી કેસે પીવું. એ કંઈ સાંભળી ગયું પૂર્વનું, તમારી તુંબડીનું પાણી કેમ પીવું એમ. આનંદાનંદ સ્વામી કે અબ તક ભગુ ઋષિ હો, સ્વામિનારાયણને તુમ્હારા સબ છીન લિયા હૈ, ફિર ભી ભગુ ઋષિ કેસે રહ ગયે. પછી ભાનમાં આવ્યા. પછી આનંદાનંદ સ્વામી પગે લાગીને કે મને હારું કંઈક આમ થઈ ગયું હતું, મારે પાસે રાજી રહ્યો, પૂર્વજન્મની સ્મૃતિ છે કે મને તો સર્વ અવતારી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, હું તો એમનો સાધુ છું, એમ પાછી સ્મૃતિ થઈ. આવી વાત સુરતમાં બની હતી. લ્યો, કહેવાનો ભાવાર્થ એ છે કે ભગવાન સ્વામિનારાયણ ધરતી ઉપર આવ્યા અને એણે આવા કંઈક ઋષિ મુનિઓ, કંઈક ભક્તો, કંઈક અવતારોના બધા મળેલા, બીજા ત્રીજા કંઈક નાના મોટા અવતારો બધાને પોતાનો મહિમાન, પોતાની દિવ્ય મૂર્તિની પ્રાપ્તિ કરાવવા, ધ્યાન ધરાવવા, ઉપાસના કરાવવા, સત્સંગમાં લાવી અને પોતાનું સ્વરૂપ સમજાવ્યું અને આત્યંતિક મોક્ષ છે અક્ષરધામ ત્યાં પુગાડી દીધા. આ વાત શિરાની જેમ ગળે ઉતારી જાઓ તો મહારાજનો મહિમા થશે. સ્વામિનારાયણ પરમાત્મા સર્વોપરિ ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે, એને એમાં જરાય ખોટું નથી. માટે એને બીજા અવતાર જેવા કહેવાય નહીં. કયો તો તમને સ્વામિનારાયણનો જેમ છે મહિમા નથી એમ નક્કી થાય. ભગવાન શ્રીહરિ સુરતમાં 7 દિવસ રહ્યા અને પછી પ્રભુ સુરતના ભક્તોને રાજી કરી નીકળે છે. સુરતની ઘણી બધી લીલાઓ છે, કારણ કે 7 દિવસની લીલા ઘણી હોય. ને ઈંડોળે હિંચક્યા છે, ઘરે ઘરે પધરામણીએ ગયા છે, સવારી ભગવાનની સ્વાગત કર્યું ત્યારે કાઢી હતી, એમાં ભગવાનને મારવા માટે ઓલા 12 હોય ને ગઢના કતારગામ, ત્યાં બધા 12માં બંદૂકો રાખીને બધા બેઠા હતા, અમુક મતપંથી 22. પછી એની બંદૂકો જ ન ફૂટી, ભગવાન આગળ વ્યાઈ ગયા ને ત્યાં સુધી. આવા બધા પરચા બહુ પૂર્યા છે. પણ મોટા મોટી સુરતની વાત એ છે કે ત્યાંનો જે અધ્યક્ષ કોટવાળ હતો એને કંઈક ડખો થયેલો ને એનું કોટવાળ પણ જોતું રહ્યું સરકારમાંથી, અને ભગવાન સ્વામિનારાયણે એને સપનામાં દર્શન દઈને એમ કીધું હતું, કાલ તને તારી નોકરી કોટવાળ પણ મળશે. પછી એને બહુ આનંદ થયો, હજી જાગ્યો. ભગવાને એને સપનામાં ચાંદલો કર્યો હતો, એને આભલામ જોયું, કપાળમાં ચાંદલો જોયો અને તરત સવારમાં એને કાગળ આવ્યો કે તમને પાછા લઈ લેવામાં આવશે. એટલે એ પારસી સત્સંગી થયેલો. અને ભગવાન શ્રી હરિ સુરતથી જ્યારે નીકળ્યા ત્યારે પારસી ભગવાનને બહુ પગે લાગે છે કે તમારી કાંઈક પ્રસાદી દેતા જાઓ, જેથી કરીને અમારે અવલંબન રહે. પછી મહારાજે એને પાક આપી, એ પાક અદ્યાપી પારસી લોકો પાસે જ છે, એ લોકો પૂજે છે, એની કંઈક હાથમી પેટી છે. ભાઈબીજને દિવસે ત્યાં બધા દર્શને જાયશ એને ઘેરે, એનો બહુ મહિમા છે, કાચમાં બઢીને રાખીશ. પછી ભગવાન શ્રીહરિ સુરતથી નીકળતા તો અર્ધેશ્વરનો ભાઈ પીલું હતો, એ કહે છે કે તમારી અખંડ સ્મૃતિ રહે એવી કાંઈ કૃપા કરો. ત્યારે મહારાજ કે મારી હામું જોઈ રહ્યો, મહારાજ ઘોડે ચડી નીકળતા હતા અને એ વખતે એને દર્શન દેવા મહારાજે ગોળ ગોળ ઘોડો ફેર્યો, એવો ચકડે ચડાવ્યો, એવો ચકડે ચડાવ્યો. એ પીલું સાહેબ એમને આમ જોઈ જ રહ્યા, એને ખબર પડી કે આવી રીતે ઘોડો કોઈ પૃથ્વી પર ફેરવી ન શકે. એટલે કોઈ માણા આમ ડૂભાણું ફેરવે ને ડૂભાણું, ત્યારે કેમ આમ શારીરિક ઓર દેખાય, એમ દેખાય રીંગની જેમ, એવા દર્શન દીધા. અને એ માણકી ઘોડી હોતી મૂર્તિ એને યાદ રહી ગયું, એવી માણકી ઘોડી ફેરવી મારે. પછી તો મહારાજ ત્યાંથી આવતા રહ્યા, ત્યાંથી આવતા વચમાં મહારાજ હતા અને ગઢપુરવાળાને બહુ જ વિયોગ થઈ ગયો કે મહારાજ ક્યારે પધારશે, ક્યારે પધારશે, અને દેહ રહે એમ ન રહ્યું. એટલે મહારાજે એવું બતાવી દીધું કે અમે ગઢડે આવી ગયા સંઘ સમાજ સાથે. અને પછી સભા ભરી અને મધ્યનું 62મું વચનામૃત થયું. એ વખતે મહારાજ સુરતમાં નહોતા. મધ્યનું 62મું વચનામૃત છે ને, એ વખતે મહારાજ ગઢડામાં નહોતા, સુરતથી નીકળી ગયા હતા અને ગઢડામાં હતા નહીં, કારણ કે વચ્ચે મહારાજ 2-3 રાત રહ્યા છે. એટલે એ ગઢડાના મધ્યનું 62મું વચનામૃત દિવ્ય વચનામૃત ગણાય છે. આપણે કોઈને જાણ ન હોય તો આવા બધા પરચા પૂર્યા છે અને આવી બધી લીલાઓ કરી છે અને આવી રીતે ભક્તોને મહારાજે સુખ દીધા છે એને ધ્યાનમાં ધારો, એને સંભાળો. હીરત ફીરત દેત દર્શન જનકો, સુરતથી નીકળીને પછી
દેખત ગામ પુર પતન કો.
ભગવાન શ્રીહરિ ગામ નગર મોટા શહેરો બધું જોયા કરે, આમ સત્સંગનું હિત કરી રહ્યા છે પ્રભુ. આજે મહારાજ સત્સંગમાં સાક્ષાત રહ્યા છે.
ધર્મ કુમાર ધર્મ પુરે જાનન કિયે વિચાર, એક મુમુક્ષુ જીવ હિત તારે બહુ નરના.
ભગવાન શ્રીહરિ સુરતમાં તો કઈ સાલમાં ગયા હતા ભાઈ? 82ના કાર્તિક વદ 7 અહીંથી પ્રતિષ્ઠા લક્ષ્મીનારાયણ દેવની કરી, 81મી પ્રતિષ્ઠા કરી, પ્રતિષ્ઠામાં વરદાન આપ્યું ધજા ચડાવવાના ઓલામાં. વડોદરા વાળા અને સુરત વાળાને વળતા ધજા ચડાવવામાં વિવાદ થયો હતો કે એમ ચડાવી, સુરત વાળા કે એમ ચડાવી. પછી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી વચમાં પડ્યા અને સુરત વાળા માન્યા, વડોદરા વાળા ન માન્યા. પછી મહારાજ બહુ રાજી થયા કે જાઓ અમે સુરત આવશું એમ ને રોકાશું. એટલે પછી મહારાજ ગયેલા, તે ખૂબ બધાને ત્યાં રાજી કર્યા મહારાજ. પણ ધર્મપુર મહારાજ 73માં ગયા ને, ધર્મપુરમાં કુશલકુંવરબાઈનું ભલું કરવા એ પહેલા ગયા, ત્યારે મહારાજ ઉધનાથી નીકળેલા, એ સુરતમાં નહોતા ગયા ને, ધર્મપુર જઈને પાછા આવ્યા હતા ને સુરતમાં પછી બાંશીમાં ગયા. એટલે સુરતની વાત સ્વામીએ પહેલા કહી દીધી, ધરમપુરની પછી કહે છે, પણ ધરમપુર પહેલા ગયા હતા. એક વાત બહુ સરસ લખી, એક મુમુક્ષુ જીવ હિત તારે બહુ નરના. એક જ મુમુક્ષુ બાઈના કલ્યાણ કરવા માટે મહારાજે આટલી મોટી મજલ ખેડી અને કેટલાયના કલ્યાણ કરી નાખ્યા, વેચમાં જેટલાના દર્શન છે એટલા. એક દિન હરિ આયે તે ઉધને,
એક દિન હરિ આયે તે ઉધને,
નિરખેલા બોલિયો જન્મને,
નિરખેલા બોલિયો જન્મને,
હાર અપાર પહેરાય નાથ કો,
હાર અપાર પહેરાય નાથ કો,
લાયે મીઠાય જમાય સાથ કો,
લાયે મીઠાય જમાય
દર્શન જન કુદયારે,
દર્શન જન કુદયારે,
ત્યાં સે ચલે પ્રભુ પ્રાતસ કાલે,
ત્યાં સે ચલે પ્રભુ પ્રાતસ કાલે,
ઉધના મહારાજ જઈને બેઠેલા. પછી સુરત વાળા બધા દર્શન આવ્યા, બહુ બધા હાર બનાવી લેવાના ઊંચી ઊંચી. આજે સુરતમાં તમે રિવાજ જોજો, આજે સુરતના હરિભક્ત બધા એવા નવીન નવીન ને વિચિત્ર વિચિત્ર બધા હાર કરીને લાવે, બહુ મહારાજને હાર પહેરાવ્યા દીધી એ લોકોએ. ખબર નહીં એ ભૂમિમાં શું દેવત છે. અને મીઠાઈ લાવેલા આજે ઓકે, ત્યાંથી છે તે સંતો માટે શેરડી લ્યો. કાલે ગરીબગ સાઈ ને ગાડી લઈને શેરડી દઈ ગયા સુરત થી, અનાનસ ને હલાણું ઢીકડું, ખબર નહીં કુદરતી. અને તમે જુઓ સુરતની સભા અત્યારે ઈશ્વર સ્વામી કરે છે ત્યાં કથા, તો ત્યાં નાના નાના છોકરાની હોય સવારમાં સભા હોય, બાળકો હોય સભામાં હોય, અહીંયા પણ એક દેખાય નહીં. આનું આમ ભૂમિ ફેરી છે, ત્યાં સવારમાં છોકરા હોય સભામાં, નાના નાના છોકરા બધા બેઠા ત્યાં આવી જાય વહેલા ઉઠીને તમારે કથામાં બધે. હું આને કાલે પૂછતો હતો, મેં કીધું અહીંયા એકેય છોકરા કેમ સભામાં નહીં, મને કે આ વડોદરા છે આવડે આવી, મને કે અહીં એટલું બળ નહીં, મને કે અહીંનો સત્સંગ મને કે એમ રાજી રહેવું. મેં કીધું આપણે ક્યાં કુરાજી થયા, તો પૂછું છું નગર હોય મારું ન માનતા હોય તમે જોઈ આવજો એક દી આંટો મારજો સવારની, આજ સભા ને ધનુર્માસની, એમાં છોકરા હોય બેઠા હોય. હું તો આને પૂછતો હતો આવડાવવાનું કોઈને છોકરા ખરા કે નહીં, એને છોકરા ખરા પણ એના નહીં, એમ એને કાબુ નહીં, હવ હવ ના. આઈના તમારા છોકરાઓમાં આમ જોઈએ એવું મુમુક્ષુપણું કે જોઈએ એવું સમર્પણપણું કે જોઈએ એવું નિર્વ્યસનીપણું કે નિર્વાસનિકપણું કે એવું બહુ સારું દેખાતું નહીં, જોઈને આપણને એમ ન થઈ જાય કે બાકી સેન કાંઈ અક્ષરધામના મુક્તો આ બધા. તમે ખરા આ તો તમારા છોકરાની વાત કરો, ખબર નહીં હવે આ ભૂમિનો હોય ગુણ કે પછી કોને ખબર, તમારો વાંક હોય કે પછી ભૂમિનો વાંક હોય કે આ દેશનો વાંક હોય કે પછી કાં તો અમારો હોય કોકનો તો છે જ ને, આવું છે. ઉધનામાં મીઠાઈ લાવેલા ઉત્તર ફેણીને એવું, પછી મહારાજ છે તે કે હવે હવારે અમે હેલશું. પછી ત્યાંની બહુ સરસ લીલા છે, માટલીઓ લાવેલા ને તે અમુક માટલીઓમાં બધી મીઠાઈ હતી, તે મહારાજે કીધું કે આ બધું વેચી દેજો હરિભગત. અમુક માટલી પાળાને આપી, એ પાળા બધા એક બાજુ એને ખાઈ ગયા, દીધી નહી સમજાણો. અને સાધુને કીધું કે લ્યો આ કે બરફી ખાઈને આવજો, હું બરફી નહીં હતી, બરફી ખાઈને આવજો કે. મારા તો હાલતા થઈ ગયા, સાધુ તો બરફી ખાવા રહ્યા ને પછી સાધુ ને દાજ બહુ છે એ કે આ રાંડ બરફી એ મારા થી શેટા કર્યા આ ખાવા રહ્યા એમાં એવી ઉદનાની લીલા છે. સમજાણું ફાળા જેવું કરવું નહીં, પ્રસાદ વ્યાસો આપ્યો હોય તો હવે પુગાડવો, એકલા ધાબડી જવાનું રખાય. લાયે મીઠાએ જમાયે સાચક ઉધના, સુરતના ભક્તોએ દિહે દર્શન જનકુ દયાળે ત્યાંસે ચલે પ્રભુ પાતસ કાળે, ચીખલી મેં પ્રભુ રહીએ પર ચારું, ચાર પર ચીખલી રહ્યા ત્યાંસે શ્યામ ચલે હે સવારો, પનસ ગામ મેં આયે પ્રાણ નાથા, નિજ સેવક સંત હે જો સાથા, ધન્ય ધન્ય ધર્મ પૂર ધન, ધર્મપુર ધન ધન્ય ધન્ય. કાં તો ધર્મપુર ને ધન કે છે અને કાં તો ધર્મપુર નું ધન કહો. કેમ? તો કે જ્યાં વસત વિવેકી હરિજન, સત્ય અસત્ય રૂ સાર અસારા, તિનકુ તપાસી કિય નિર્ધારા, બહોત મત પંથ ભેખ દેખે, ધનત્રિય ત્યાગી પુરુષ ન પેખે, શોધત શોધત મિલત સાચા સંતા, જિનકુ મિલે હે પ્રગટ ભગવંતા. ધર્મપુર ધન ભાગ્યશાળી, કેમ જે પ્રગટ ભગવાનને અર્થે કાયમ લાગ્યું, એ રજવાડું કાયમ લાગ્યું, એ પ્રગટ પરમાત્માને ત્યાંના રાણી અર્પણ થયા અને પ્રગટ પરમાત્માને એણે બધું ધન માલ મિલકત અર્પણ કર્યું. માટે એ ધન ભાગ્યશાળી છે, એ પ્રાંત ભાગ્યશાળી છે, એ માણસ ભાગ્યશાળી છે જે ભગવાનને સમર્પિત થયા, ભગવાનના યોગમાં આવ્યા. આ બહુ જ મુમુક્ષુ ભક્ત હતી આગલા જન્મની, અને એને પ્રગટ ભગવાન જોતા હતા ગમે એમ કરીને. અદભુત એની વાત છે. એને ઘરે બ્રાહ્મણ રાખીને ભાગવતની કથા કરાવતી ડોશી, કે રૂકમણી હરણની કથા આવી કે કૃષ્ણ ભગવાન રસ લઈને દ્વારિકાથી આવ્યા કુંદનપુર, અને પછી તો ભગવાને દેવી પૂજા કરવા નીકળેલા રૂકમણીને આમ છલાંગ મારીને એનો હાથ જાલીને રસમાં લીધી, એમ જ્યાં કથા આવી ને ત્યાં તો કુશળ કુંવરબાઈને રૂમાડે રૂમાડે આમ 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 ઝણઝણાટી થઈ ગઈ. રાખ કથા રાખ કે એ તો વાંચી વાંચીને મરી જાય ને, સાંભળી સાંભળીને મરી જાય કે આમ કલ્યાણ નહીં થાય કે. એ તો પ્રગટ ભગવાન આવીને જેમ રૂકમણીનો હાથ જાલ્યો એમ હાથ જાલે તો એ બેડો પાર કે. ગુણાતીતાનંદ સ્વામીએ આ વાત ઉપર એમ કીધું કે જે ખરેખરા મુમુક્ષ હોય ને એ મૂર્તિથી પરોક્ષ દેવથી સંતોષ ન પામે, એને તો પ્રગટ વિના સુખ જ ન આવે. મુક્તાનંદ સ્વામીને પદમાં લખ્યું, પ્રગટ બિના ક્યો હમકો સુખ પાવે, અને બાકીના બધાને એમને સંતોષ રે. એને કઈ સાક્ષાત સૂર્ય જોઈએ જેવું કઈ નહીં, તો ચિત્રને જોઈને એ સૂર્ય માની રાજી રે, બાકીનાને તો એ હાલે જ નહીં ભગવાન વિના. આવું છે જોવાને, સતાનંદ સ્વામી નિરાજ ન થઈ, હે રામાનંદ સ્વામી ભાગ્યા અને ભગવાન દર્શન ન દીધા ત્યાં સુધી એને નિરાજ ન રહી. ભગવાન ન મળે ત્યાં સુધી જેના હૈયામાં શાંતિ ન થાય, નિરાજ ન થાય, એ સાચા ભક્તો છે અને એ પામી જવાના. અને ભગવાન મળ્યા નથી અને શાંતિ માની બેસી ગયો છે, નિરાજ માની લીધી, પુત્ર મળ્યા ને પત્ની મળી ને પતિ મળ્યો ને ધન મળ્યા ને મકાન મળ્યા એટલે ખુશ થઈ ગયો, થોડું ઘણું માન સન્માન ને આબરૂ મળી એટલે હવે ભગવાન મળે ન મળે આને તો ભગવાન જોઈ છે ક્યાં ખરેખર જોવન તો. બાકી જેને ભગવાન જોતા હોય એને ભગવાન ન મળે ત્યાં સુધી તો આમ મનમાં આમ ઝંપ જ ન વળે બાપા, કુશલ કુંવરબાઈ જેવું હોય ત્યાં સુધી પ્રગટ ભગવાન ન મળે, નામ રૂકમણીનો હાથ જાલ્યો માર ન જાલે ત્યાં સુધી બધું હમીજે આવે કે. જોયું? બોલો, આવું છે સાચા અને જબરા મુમુક્ષુનું તો આવું છે. અને પછી જ્યારે મહારાજ મળ્યા ત્યારે એ ડોશીને શાંતિ થઈ અને સુખ થયું. લ્યો મહારાજ ને પોતાને ત્યાં ચેડાવ્યા, ખૂબ સેવા કરી, જમાડ્યા, આનંદ પમાડ્યા. તેથી એની 80 વર્ષની ઉંમર હતી, મહારાજ મળ્યા તેથી. એના દીકરાના દીકરાને ગાદીએ બેહાડીને ડોશી રાજ કરતા. બહુ સરસ વાત છે. બહુ શોધ્યા એને, બોલો, અને બહુ શોધ્યા પછી મળે ને એની કિંમત થાય. વગર મહેનતે મળે ને, મળ્યું હોય તો એ કિંમત ન હોય, એ જલેબો થઈ જાય. સમજાણો, 10-15 વર્ષ 25 વર્ષ સાચા સાધુ માટે રોયો હોય, હે ભગવાન, એવા મોટા પુરુષ ભેટાડે કે જેમાં અમે તને જોઈ શકીએ, અને પછી મળ્યા હોય ને તો એને એમ થાય કે ભાઈ ભાઈ આટલા વર્ષ રડી રડીને પ્રભુને પ્રાર્થના કરી છે, તારે મળ્યા છે, હવે એનામાં ક્યાં અવગુણ હોધવા બેઠો, સાનો માનો પગે પડ, એનામાં દેહાભિમાન ને માન ને સ્વાદ ને કામ ને બધા દોષ ખોળમાં મરી જાય. ભગવાનને આપેલા છે એ તને, અને તારા કલ્યાણ માટે છે એ, અને એમાં તો કંઈક દેહાભિમાન કે કંઈક સ્વાદ કે કંઈક જેવું તને દેખાય છે એ તો બીજાના કલ્યાણ અર્થે છે, એ તો નિર્લેપ મૂર્તિને ચૈતન્ય સ્વરૂપ છે એમ સમજ, એમાં જ તારું કલ્યાણ છે. ડાયો થામા ડાયો થામ, કેટલું તું ભગવાનને રેડ્યો ત્યારે એ મોટા પુરુષ તને ભગવાને આપ્યા છે, ભગવાને તારા કલ્યાણ માટે, એમાં સાક્ષાત ભગવાન રહ્યા છે, એ પછી સમજાય છે. અને આ વાતની તો આટી જ પાડવી પડે, નહીં તો કલ્યાણ ગમે ત્યારે બગડે. બધા કરતા બુરી બલા અવગુણ, સરસ મજાનું કઢિયેલું દૂધ હોય, મસાલા નાખેલા હોય, પણ જરાક ઝેરનું ટીપું પડે તે દૂધ પીધાના કામમાં ન આવે બાપા. એમ ખરેખરો ભગવાનમાં, સંતોમાં, ભક્તોમાં ભાવ હોય ને, ખરેખરો સત્સંગ હોય ને, સુખ બહુ આવતું હોય, એમાં જરાક અવગુણ રૂપી ઝેર પડી ગયું, શું ઉતાર, બધું સુખ હોય જાય. એ ધંધો હારો નહીં, માણસ વિષય થઈ જાય, ભ્રષ્ટ થઈ જાય, ખલાસ થઈ જાય. આવું છે, બહુ શોધીને મળ્યું હોય તો નથી વાંધો આવતો, એમના મળી ગયું હોય છે ને એને જાળવવું કઠણ છે, કારણ કે એને કિંમત નથી થતી. પેલા શેઠની વાત આવે છે ને, એને એનો આખો બિઝનેસ દીકરાને હોપ્પો હતો, તો કે આને કેમ ખબર કે આ કેમ મળે એમ. એટલે એને કીધું કે તું કાલ સવારે 1 રૂપિયો કમાઈ લાવજે, લઈ આવું. સમજાણું, તે આખો દી ફેર્યો, કાંઈ મેળ પીડ્યો નહીં, સાંજે આવીને ઢીલો જઈને બેઠો. શેઠે કીધેલું રૂપિયો નહીં લે ખાવા નહીં મળે. એની બાને વળી દઈ આવી, કેમ ઢીલો છો, તો કે રૂપિયો માગે છે બાપા, મારી પાસે છે નહીં. પછી કાઢી આપ્યો એની બાએ, લે. પછી એને બાપા ભાઈ આવ્યો, લાવ્યો રૂપિયો, તો કે હા તો જા કૂવામાં નાખે, જઈને નાખ્યો ફળી આમ કૂવો હતો. બાજુ શેઠને ખબર પડી ગઈ કે આ એને કામ કર્યું. પછી બીજે દિવસે કીધું કે રૂપિયો લઈ આવજો. બીજે દિવસ એમ જ ગોઈ તો ન મળ્યો. બીજે દિવસ એની બેની આપ્યો ઢીલો પાડીને, જા કુવામ નાખીએ શેઠ કે નાખ્યો. પછી એની દીકરીને ને એની વહુને બેને મોકલી દીધા એને પિયર. પછી આને કીધું કે રૂપિયો લઈ આવજે, તો લઈ આવીશ. પછી આખો દી મચ્યો, આ તો નહોતી બેન નહોતી માં, કાંઈ મેળ ન પડ્યો. પછી છેલ્લે દિવસે હાંજ હાથમાં આવ્યો ને, તારે એક મોટું ખોખું કોઈકે ખરીદ્યું બજારમાં, એને એમ થયું કે હવે મજૂરી કરવી પડશે, ત્યાં જઈને ઊભો કે શેઠ ઉપાડ લઉં, તો કે પણ એ સુધી મારી સોસાયટી સુધી લઈ લે, હું આપશે, તો કે રૂપિયો, તો કાંઈ વાંધો નહીં. એ ખોખું ડેબે ચડાવ્યો ને વાગે કે મારું કામ ને પરસેવો વળી ગયો, ને વચમાં પોરો ખાય ને પાછા કોકને આજીજી કરે માથે ચડાવો, અને ન્યા પોગ્યો પોગ્યો, ત્યાં તો લોચ પોચ થઈ ગયો. મૂકીને કે રૂપિયો લાવો, એટલે રૂપિયો આપ્યો, એવો ખસકાવીને પકડ્યો. આવ્યા ના બાપા ભાઈ આમ મુઠી વાળીને, લાવ્યો આમ થોડોક હાથ ખોલીને બતાવે, આર્યો કહું નહીં કોઈ ને રે લો લેવા. બહુ મહિમા થાય ને તારે, કોઈને ન કહો, આ તો ખબર છે કેમ મળે. હજી એને બાપાએ કીધું, જા કુવામ નાખ્યા, તો હું કીધું કેમ મળ્યો ખબર, વાત કરો છો, લાલચોળ થઈ ગયો. એને બાપા કે બે દિવસ નાખી આવતો હતો ને, હમણાં હું જોઈ રહ્યો, બોલ્યો જ નહીં, બે દિવસ નાખી આવતો તેનું. એમ મોટા પુરુષ મળ્યા હોય છે, કેટલી સ્તુતિ પ્રાર્થના પછી મળ્યા હોય, સાધુ કેટલી સ્તુતિ પ્રાર્થના પછી મળ્યા હોય, હરિભક્તો હારા કેટલી સ્તુતિ પ્રાર્થના પછી મળ્યા હોય. મને મોટા સંતો આપ્યા મહાભક્ત તણો નહીં પાર, પછી એમની હારે પ્યાર રાખવો જોઈએ ને, રૂપિયા જેમ આને છીએ એમ, મેને તે મળ્યું છે એમ રાખવું જોઈએ ને. એમ નામ સંતો મળ્યા હોય ને, એમ નામ ભગત મળ્યા હોય ને, એમ નામ બધું મળી ગયું ભાઈ ને, લ્યો શું પછી મહિમા. જ્યાં નાખ્યા કુવામ તો નાખ્યા કુવામાં તો આવું છે. જો આ કે છે,
શોધત શોધત મિલે સાચા સંતા,
શોધત શોધત મિલે સાચા સંતા,
જિનકુ મિલે હે પ્રગટ ભગવંતા,
જિનકુ મિલે હે પ્રગટ ભગવંતા,
સોય સંતને કરી બહુ વાતા, સહજાનંદ સાક્ષાતા,
પ્રભુ બતાએ સહજાનંદ સાક્ષાતા,
પ્રભુ બતાએ સહજાનંદ સાક્ષાતા,
પ્રભુ બતાએ સહજાનંદ સાક્ષાતા.
બ્રહ્માનંદ સ્વામી કહે છે ને કે ભાઈ સંત મળે તો એ ભગવાન ભેટાડી દે એમ. બ્રહ્માનંદ કહે સંત કી સોબત મિલત હૈ પ્રગટ મુરારી, જોવા મળી ગયા. સોહી સુન કે અંતરાટી પારી, સો તો ન ઉખર કિનકી ઉખારી. એ સંતની વાત સાંભળીને ભગવાન સહજાનંદ સ્વામીમાં પ્રગટ પરમાત્માની ભાવનાની આંટી પાડ્યા ડોશીએ, તે કોઈની ઉખાડી ઉખડે નહીં એવી પાડી દે. સો તો ન ઉખર કિનકી ઉખારી કે છે. પીછે દર્શકી તરસ ભઈ ભારી, પછી દર્શન ની તરસ લાગી ડબરીઓ. સોય પધારે ઘેર સુખકારી, મહારાજ ને આમંત્રણ આપ્યું અને ઈ તરસી ડોશી ને દર્શન દેવા પ્રભુ એને ઘેરે પધાર્યા છે. નિરખી નાથ ગદ ગદ ગીરા,
નિરખી નાથ ભઈ ગદ ગદ ગીરા,
નિરખી નાથ ભઈ ગદ ગદ ગીરા,
નિરખી નાથ ભઈ ગદ ગદ ગીરા,
તોય નયન મે ચલે હે નીરા, છે બોલાએ નાથ કરી હેતા,
છે બોલાએ નાથ કરી હેતા,
તબ તને બાઈ હોત સચેતા,
તબ તને.
એટલી બધી ભાવ વિભોર થઈ ગઈ, શરીર નું ભાન ના રહ્યું. પછી મહારાજે બોલાવી કુશલભાઈ, કઈ ભાન આવ્યું? હા મહારાજ. અને પછી પગે લાગી, લાગી પાય વિનય બહુ કીના, પગે લાગી બહુ વિનય કર્યો, રાજ્ય મહારાજ મે તુમકુ આદિના,
રાજ્ય મહારાજ મે તુમકુ આદિના,
તુમકુ આદિના,
તુમકુ આદિના.
એસા સુન કે બોલે હરી તૈયે,
એસા સુન કે બોલે હરી તૈયે,
રાજ હમારે સપને મે ના ચહીએ,
રાજ હમારે સપને ના ચહીએ,
તુમ હી રાજ કરો તુમ્હાર હો,
તુમ હી કાર રાજ તુમ્હારા,
અંતર મે રખો પ્રભુજ પ્યારા,
અંતર મે રખો પ્રભુજ પ્યારા,
તુમ હી કરો રાજ તુમારા
તુમ હી કરો રાજ તુમારા
રાજ તુમારા
રાજ તુમારા
તમે તમારું રાજ કરો બસ આ અમે મળ્યા તમને અમારી દિવ્ય મૂર્તિ હૃદયમાં રાખજો આમ ભગવાને વાત કરી દીધી ડોશીને રાજ આખું દઈ દીધું ધર્મપુરનું રજવાડું બહુ મોટું હતું નાનું નહીં કાંઈ દેનારાને ધન નહીં લેનારાને ઈચ્છી વધારે ધન બોલો અમારી જેવા લઈ લેવો લાવો લાવો બે સંસ્થા વધારે કરશું રાજાજીના કલ્યાણ થાય હું વાંધો મંદિરબાઈ છું હારા હોના સિંહાસન કરશું લાવો બોલો શ્રીજી મહારાજ ને તેથી છે ને પૈસાની સંપત્તિની ભૂખ નહોતી નહોતું તોય નહોતી નંદ સંતો ને મહારાજ ને તેથી સંપ્રદાયમાં નાણું નહીં હોય તોય ભૂખ નહીં ને આજ પાર વિનાનું છે ને તોય ભૂખ રહી ગઈ જાચી ને જાગી હાલી ઘણા પાટા મારી છે મેં તો નીકળ દરવાજા બહાર જાચી હતી જાય નહીં બે ખરી કરી ભૂખે તો ભૂખે રાખ કરી નાખ્યા રાખ આખું સ્ટેટસ ઘટાડી નાખ્યું લેવલ હા હેઠું લઈ નાખ્યું આખું રજવાડું જીધું કાંઈ ન લીધું સ્વામિનારાયણે અમથું કે જ ગયું આખું નહીં એવું કરો તમારે બધું કરો પણ એમાંથી છે ને પા ભાગ લાવો ને બાકી અડધું ફડધું આલી દો હું હા આટલું કરી નાખો ને એમ થાય સારું આ તો બહુ અઘરું છું કે તમારું કરો તમે મૂર્તિ ધ્યાનમાં ધારો કે જોયું એને સંપત્તિ ધ્યાનમાં નથી અને સત્સંગી ધ્યાનમાં સમજાણું સંપત્તિ ભાંગીને સત્સંગીઓનું નિર્માણ થાય હવે સત્સંગી ભાંગીને સંપત્તિનું નિર્માણ થાય આને ભોગ્યા કાને ભોગ્યા જય નારાયણ જે થાય એ જોયા કરો સમજાણું ઘણા સત્સંગીઓ ભાંગીને સંપત્તિઓ બનાવે છે અને ઘણા સંપત્તિઓ ભાંગીને સત્સંગીઓ બનાવે છે લ્યો અને કોકે વળી સંપત્તિ ભાંગી ભાંગીને સત્સંગીઓ પાંચ પછી બનાવ્યા હોય ભગવાનમાં સંતોમાં સત્સંગમાં ભાવ થયો પૂજાઓ લીધી હોય ત્યાં વળી પાછા કોક પૂગી જાય એ વળી એ હરિભગતને ભાંગીને પૈસા બનાવે કોલ્યો બનાવી ગયો હોય સત્સંગીને આવડવા બનાવી જાય સંપત્તિ અને ભાંગીને એટલે આવું બહુ હાલે નથી સમજાતું કે સમજાય સમજાય એવું છે ચોખ્ખું છે
તુમ હી કરો રાજ તુમહારા અંતર મે રખો પ્રભુજી પ્યારા એસે કહી કરે ત્યાં સમયે ત્યાં સે વાલમ વાસદા મે ગયે
ત્યાંનો ભાઈ રહેતો હતો વાસદા અહીંયા ભગવાને પછી સમયો કર્યો સમયા માથે બધા ગયા હતા હરિભક્તો સંતો તેડાવ્યા હતા ડોશીનો બહુ આગ્રહ હતો બધા સાધુ તેડાવો ને સુસંગી તેડાવો ને મોટી બા ને એ ગયા હતા ધરમપુર બહુ સમય હારો કર્યો પછી એને ભાઈને ત્યાં વાંસદા ગયા ત્યાં ચડાવીને પાડી દીધા બસ આવી ભગવાને ત્યાં લીલા કરી
એ જ વિવિધ ભાત કી વાસદે હરી કરી હે લીલા ત્યાં દેય દરશ સબકુ પ્રભુ આયે ધર્મપુર માય
પછી પાછા ધર્મપુર માં આવ્યા અને પછી ત્યાંથી નીકળ્યા
એક દિન આયે અંકલેશ્વર મે રયે રાત ત્યાં આનંદ ભર મે શહેર ભરોચ મે આયે ભગવાના
ભરૂચ માં
દિયે જનકુ દર્શન દાના ગામ નામ મોવા એક સારા ત્યાંહી પધારે તે પ્રાણ આધારા મોતા ગામ કોસમ મળી કહે જું જીતાલી મે જગદીશ રહે જું મોવા મોતા કોસંબડી જીતાલી સોમેર લુણસણા કેલોદ બુવા આમોદ કેરાળા કારેલા ભોજ ગજેરા વડુ કાવખાણા પછી ચોકારીસા પછી ગાજણા પછી ઉમરગાંવ ગાર
વૃંદાવલ આ પ્રાંતના 20 ગામ છે. ગામ સ્વામેર આયે અવિનાશી જન કારણ ફિરત સુખ રાશી ગામ વગોસ ને આયે સુખ કંદા કેલોદ ગામ રહે હે ગોવિંદા બુવા ગામ મે બહુ હરિજન રહી રજની દિયે દર્શન શહેર આમોદ ગામ કેરવાળા ત્યાં પધારે તે દીન દયાળા ગામ કાર્યલે રજની રહે હે ભોજ ગામ મે ભગવાન ગયે હે ગામ ગજેરા વડુ કાવ ખાના જ્યાં રહે તે શ્યામ સુજાના ગામ ચોકારી સે ચલે દયાળુ મહી ઉતરે દિન પ્રતિપાળુ ગામ ગાજને પ્રભુજી પધારે ગાજણા નિરખી નાચ જન્મ સુધારે ગામ ઉમાલ આવ્ય મે હરી આયે સબ જન કે મન અતિ ભાયે ગામ વૃંદાવલ મે રહે જેહી જન નિરખી નાચ સો ભયે હે પાવન એસે ફિરત હે નાથ પૃથ્વી તારણ જીવ કારણ કહે કવિ. આ વાત મને બહુ ગમી. આમ ભગવાન પૃથ્વી ફર્યા તારણ જીવ કારણ, તારણ જીવ કારણ, જીવને તારવા માટે એક જ હેતુ, બીજો કોઈ હેતુ નહીં. જે દિવસે માણસનો હેતુ બદલાઈ જાય ને પછી એના બધા જ કાર્યોમાં બરકત બગડી જાય. હેતુ એક રખાય ને જીવ તરે બસ એનો મોક્ષ થાય. આ એક જ હેતુ ઉપર બધા કામ થાય ને તો ભગવાનના હેતુમાં આપણે ભળ્યા. ભગવાનના સંકલ્પમાં ભળીએ ને એટલે સહેજે કામ થાય. પછી પાંદડું પાણીમાંથી જેમ તર્યું જાય ને એમ તમારે તર્યું જવાનું પ્રવાહમાં ભળ્યા ને એટલે, બાકી તો મેળ પડે નહીં. ઘણા માણસ ભગવાનનો કાંઈક હેતુ હોય ને પોતાનો કાંઈક રાખે પછી આંચકા મારવાના રે. તારણ જીવ કારણ કહે કવિ, જીવ તારવા વાલો મારો ફિર્યા છે. માટે સાધુ સંતોએ એક જ હેતુ રાખવો, જીવ ભગવાનમાં જોડાય બસ, આપણો ને આપણો સમાગમ કરે એનો. તો મહારાજને બહુ ગમે, બહુ ગમે, બહુ રાજી થાય. અને એ સાધુથી સમાસ બહુ થાય કારણ કે એ સાધુના હૃદયમાં બહુ ચોખ્ખી શુદ્ધ ભાવના છે, માટે બીજું કાંઈ નથી. એનું સત્સંગમાં વજન બહુ પડે, એનો ભાર બધાને પડે કારણ કે હેતુ બહુ ચોખ્ખો હોય. એમાં પોતાને મોટા કરવાનો, પોતાને સત્તા મળે એનો, પોતાને બધા ઓળખે એનો, પોતાને બધા માને એવો હેતુ પેટમાં જો હોય ને તો એ હડેલો હેતુ કહેવાય, નડે. મારો ને બધાનો જીવ ભગવાનમાં જોડાઈને ભગવાનનું સુખ આવે મને ને બધાને, બસ આવો હેતુ હોય ને તો બહુ શાંતિ થાય ને બહુ આનંદ થાય, સર્વને સમાજ થાય. બોલો, સહેજે સહેજે થાય. પ્રભુ ભેળા ભળ્યા છે ને, અને ઓલામાં જ હું આવી ગયો, મતલબ આવી ગયો. પોતાને મોટા થવાનું સત્તા જોઈને, બધાને વિશે પ્રસિદ્ધિ પોતાની જોઈને માન મોટાપના દાંડિયા નડે, અહમનું અસ્તિત્વ આડું ફરી ગયું એટલે પછી એમાં મજા ન આવે. જોજો નજરે ચડે નર નારી સોય જાત નહીં જમકે દ્વારી. ભગવાન ફેર્યા જે જે નજરે ચડ્યા બસ બેડો પાર થઈ ગયો. ગિનત ગિનત ગિને બહુ ગામ જાહી પધારે હે શ્રી ઘનશ્યામ કહે કેતે રહી ગયે ઘને સબે સંભારી કેતે નહીં બને કે. ગિનત ગિનત બહુ ગણી ગણી સ્વામી કે બહુ ગણ્યા, જ્યાં જ્યાં પધાર્યા તે બધા લખી લખીને લખ્યા, અંભારી અંભારી સંભાર્યા, કાંઈક લખાણા ને કેટલાય રહી ગયા છે કે. આસપાસ નહીં અનુકર્મે અનુક્રમ નથી રહ્યો કે. કહે કછુક હરી ફીરે જે ઘરમે, જ્યાં ફેર્યા એ બધું કીધું. ભક્ત અભક્ત કે ગામ સબરને હરિજન કુ ચિંતન કરને. ભગત કે અભગત બધાના ગામનું વર્ણન કર્યું છે હરિભગતને ચિંતન કરવા. એસે ફીરી હરી આયે ગઢડે એ ભૂમિ કે ભાગ્ય હે જું બળે શ્રી ઘનશ્યામ મૂર્તિ સુખકારી નિરખી સુખી ભયે નરનારી. કંઈક જીવકું દર્શન દીના કેતને એક સુની સમરણ કીના. કેટલાય જીવે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા છે તો કેટલાકના દર્શન નથી થયા ભગવાનના, એણે ભગવાનની વાત સાંભળીને માત્ર સ્મરણ જ કર્યું છે. પરંતુ બધાના કલ્યાણ ભગવાને કર્યા છે.
પ્રભુ પ્રગટ સુની જન કાને,
પ્રભુ પ્રગટ સુની જન કાને,
દેશ પ્રદેશ થી આયે જન તાને.
પ્રગટ ભગવાન ને મળવાના તાનમાં તાનમાં દેશ પ્રદેશ થી માણસો આવ્યા.
જીવ જિજ્ઞાસુ જગત મે જોઈ,
જીવ જિજ્ઞાસુ
અહો
મે જોઈ,
સો તો સુની કે રહે નહીં કોઈ,
જ્યાં જ્યાં દેશ પ્રદેશમાં મુમુક્ષુ જિજ્ઞાસુ આત્માઓ હતા એ બધા ભગવાન સ્વામિનારાયણ નું નામ સાંભળી સાંભળીને ઢહડાઈને ભગવાનના ચરણમાં ઢગલો થઈ ગયા હતા, કોઈ રહ્યા નહીં બાકી. આહા,
જે જન કુ ભનક પડી કાનું,
જે માણસને ભગવાન સ્વામિનારાયણના નામની કાનમાં ભણક પડી હતી ને ભણક,
સો સબ ધામ કે વાસી મે માનો,
સો સબ ધામ કે વાસી મે
માનો, સો સબ ધામ કે વાસી મે માનો,
સો સબ ધામ કે વાસી મે માનો.
જબરી વાત કરી, જબરી એવી જબરી વાત કરી નાખી કે ન પૂછો વાત. કે જે જીવને કાને ભગવાન સ્વામિનારાયણ ની ભણક પડી એને બધાને હું અક્ષરધામના વાસી જોઉં છું, આ લોકના વાસી નહીં. બોલો નિષ્કુળાન સ્વામી જો, તુલસી જાકે મુખન છે ભૂલે નિક્ષે રામ, તાકે પક્કી પહેનિયા મેરે તનકી ચામ, એમ બોલ્યા. એ પંક્તિ વટનાવતમાં મારે જે લીધી, આવો મહિમા હોય વાહ વાહ, એ ભગત કહેવાય. કે ભૂલે મારા રામનું નામ લે તું એને મારા ચામડાને જોડા કરીને પહેરાવી દઉં, ત્યારે આ નિષ્કુળાન સ્વામી કે ભૂલે મારા સ્વામિનારાયણનું નામ કોઈના કાનમાં પડ્યું એને હું અક્ષરધામમાં પાડું છું, આઈ નહીં દેખતો. આને નિષ્ઠા નિશ્ચય કહેવાય, આને ભગવાનનો મહિમા કહેવાય, આને પ્રભુ ઓળખ્યા કહેવાય. આપણે કચાશ છે જે નથી આવો ભગવાનનો કેફ ને પાવર. બોલો કેવી જબરી વાત કરી. સો સબ ધામ કે વાસી મેં માનું, કઈ પાંચ વર્તમાન પાળે છે ને ભક્તિ કરે છે ને બહુ નિર્વાસનિક થયા છે એને નહીં, એ તો શું કે છે કે પ્રભુ પ્રગટ સુની કાને દેશ પ્રદેશથી આયે જનતાને, કોઈ ભગવાનનું નામ સાંભળીને દેશ પ્રદેશથી ભગવાનને આવીને મળ્યા તાન મન તાનમાં, કોઈ ન મળ્યા કે ભગવાન સ્વામિનારાયણને સાંભળી લો કે જીવ જિજ્ઞાસુ જગત મેં જોઈ સો તો સુની કે રહે નહીં કોઈ, જે જનકું ભણક પડી કાનું, અરે ભણક પડી ભણક કાનમાં, સો સબ ધામ કે વાસી મેં માનું, કેવો મહિમા. ઓલી એક જે આપણે વાત વાંચી ખબર છે ને, ઓલો ભગત આવ્યો કે ગુણાતીતાન સ્વામી પાસે, હા કે સ્વામી કે ગંગાને પાવન કરી આવ્યો. એક હતો આ ગંગામાં નાઈને આવ્યા હતા, સ્વામી કે ગંગાને પાવન કરી આવ્યો, ત્યારે ઓલ્યા કે પણ સ્વામી એ હરિભગત તો છે નહીં, તાકે એને સ્વામિનારાયણ નું દર્શન છે માટે એ ગંગામાં નાયો જ ગંગા પાવન થઈ ગયા. હરિભગત નાયન ગંગા પાવન થાય, સાધુ નાયન ગંગા પાવન થાય, થાય જ. આ હરિભગત નથી તોય ગંગામાં નાયો પાવન થયો, કેમ થાય કે એને સ્વામિનારાયણનું દર્શન થયું માટે ગંગાના પાપ ધોઈ આવ્યો. આવો ગુણાતીતાન સ્વામીનો મહિમા અને આવો નિષ્કુળાન સ્વામીનો મહિમા સ્વામિનારાયણનો, સો તો જબરી વાત કરે છે. રૂમાડા બેઠા કરી દેવી છે ને, આપણામાં કાંઈક ઉતરે તો સારું. બહુ કથા સાંભળીને બહુ કરી, જુઓ લ્યો એવો જયારે દિવ્ય ભાવ આવે ને આમના જેવો, ત્યારે કામ ક્રોધ લોભ મોહ મદ આશા તૃષ્ણા પંચ વિષયની પીડા કાંઈ રહે જ નહીં. અને આવા મહિમા વિના તો મરી જાય તપ કરી કરીને, તો એ બધા આને છોડીને જાય નહીં. એમ કે અમે છોડી જ નહીં તને, ફૂકાઈ જતો હોય. પણ આવો મહિમા જયારે આવે કે જેના કાનમાં સ્વામિનારાયણનું નામ પડ્યું છે એ બધા મુક્તો છે, એને હું ધામમાં જ દેખું છું. આહા, કેમ તો કે કાનમાં સ્વામિનારાયણ નામ પડ્યું માટે એ ધામમાં જ છે, ભલે મને અહીં દેખાય. આમ જયારે આવે ને મહિમા, ત્યારે નિષ્કુળાન સ્વામી જેવા થવાય. લ્યો જબરી વાતો છે ભાઈ, જબરી.
જે જનકુ ભનક પડી કાનુ,
જે જનકુ
ઓખવા જેવી ચોપાઈ છે
પડી કાનુ,
સો સબ ધામ કે વાસી મે માનુ,
સો સબ ધામ કે વાસી મે માનુ,
સો સબ ધામ કે વાસી મે માનુ, જે જનકુ ભનક પડી કાનું,
જે જનકો ભનક પડી કાનું.
आगे बहुत भये अवतारा,
आगे बहुत भये अवतारा,
देवी जीव का किया है उधारा,
देवी जीव का किया है उधारा,
देवी आसुरी जीव जो जग में,
देवी आसुरी जीव जो जग में,
सो सब चलाए मुक्त के मग 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 में,
आप प्रतापे उद्धारे जन अति,
आप प्रताप
अहो, अरे बाकी गिनते न होए गिनती,
बाकी गिनते न होए गिनती,
नर नार उधारे अपारा,
अरे नर नार उधारे अपारा,
सौसठ चाये करन निर्धारा,
सौसठ चाये करन
આગળ અવતાર થયા એને તો દેવી ના ઉદ્ધાર કર્યા. આ વખતે તો કઈ જોયું જ નહીં, દેવી પાપી આસુરી ગમે એવાનો બેડો પાર કરી નહીં કે સ્વામી ને એને ચપટી વગાડતા. આ તો અવતાર ના અવતારી બાપ, આની વાત જુદી. હવે ઈ ભગવાન સ્વામિનારાયણે ઉધારેલા માણસો ની હું વળી સઠમતી નો નિષ્કુળાનંદ કે ગણતરી કરવા મંડાણો તે કઈ મેળ પડે કે એવું બોલ્યા સ્વામી. જો સોસઠ ચાયે કરણ નિર્ધાર રાખે એટલે એનો નિર્ધાર કરવા મથે મેળ પડતો છે. દિયે હે બહુત જીવકુ અભય દાના, અતિ સામર્થી વાવરી ભગવાના, આપ સંબંધે અરુ મૂર્તિ કે દ્વારા, સંત વાત સે બહુ જીવ તારે, સત્સંગી બાઈ ભાઈ કી બાતે, તારે જીવ સો કયે ન જાતે, પીછે કીએ આચાર જ દોય, તારન જીવ કારણ કહું સોય, એ પંચુ મે કોઈ કો પ્રસંગા, જો મિલે તો મિલત સુખ અભંગા, એસે બહુવિધ કિન ઉધારા, વાંકુ કહત ન આવત પારા, એ પંચુ મે પાંચ બતાવ્યા. આપ સંબંધે ભગવાન સ્વામિનારાયણ જ્યાં જ્યાં ફેર્યા પોતાના સંબંધે કંઈક નો ઉદ્ધાર કરી નાખ્યો. સરદારમાં માકડ નો ઉદ્ધાર કરી નાખ્યો, બધા માકડ અડ્યા ને ગયા. ખરેખર અહીં ચાંગામાં સર્પ નો ઉદ્ધાર કરી નાખ્યો. બોલો, એક જણાએ પોતાના કપાસમાંથી બનાવેલો એક ધાબળો સ્વામિનારાયણ ને ઉઠાડ્યો. બોલી શું કહેવાય, પછેડી. હા હા, ત્યાં તો કેટલાય વિમાન આકાશમાં આવ્યા અને એમાં કેટલાય જીવ બેઠીને ધામમાં જતા જોયા. તે પૂછ્યું કે આમ કેમ, તો કે આ કપાસ જે જે છોડવાના જીવ હતા ને ઈ, અને કહે છે કે આ કપાસમાં જે ધનેડા પડેલા ને એના જીવે ગયા. આપ સંબંધે આમ તો કાંઈક ને તારી નાખ્યા સ્વામિનારાયણ, અને પોતાની મૂર્તિ દ્વારા કંઈક જીવને તાર્યા ને આજે તારે મંદિરે મંદિરે મૂર્તિમાં રહીને ભગવાન કંઈક નો બેડો પાર કરે છે. લ્યો, અરે આપણા ઘનશ્યામ મહારાજ દ્વારા કંઈક ને સુખ ને કંઈક ને આનંદ ને કંઈક ને પરચા થાય છે. કોણ એને ખોટું કહે છે, એ તો સ્વામિનારાયણના છે ચરિત્રો બધા. લ્યો, મરી જાય આજકા મારીને વિરોધ કરીને, પણ કાંઈ ઈ ખોડું ખોડું ખોટું થાય હોવ ને અહીંયા અનુભવાય. ઈ મૂર્તિ દ્વારે કંઈક ઉદ્ધાર કર્યા, મોટા મોટા ધામ રચ્યા, મહારાજે મૂર્તિઓ પધરાવી, એમાં પરચા દીધા, કંઈક ને દર્શન દીધા. બોલો, કંઈક ને ઘેરે મહારાજે પ્રગટ થઈને થાળ જમીન બેડા પાર કર્યા. એ અમદાવાદમાં ઓલો ભાઈ એક હાર લઈને રખડતો હતો પ્રાણ જીવન કરીને, કે જે મંદિરની મૂર્તિ હાર માગી લે ત્યાં મારે ભગવાન માનવા. તે અમદાવાદમાં નરનારાયણે હાર માગી લીધો. લે, આ મૂર્તિ દ્વારા કંઈક ના બેડા પાર કર્યા. હરિકૃષ્ણ મહારાજે કંઈક ને આંધળા દેખતા કર્યા વડતાલમાં. બોલો, કંઈક ના રોગ ટાળ્યા. આવું છે. પછી સંત વાત સે બહુ જીવ તારે, એ તો જગ પ્રસિદ્ધ છે. સાધુ દ્વારે મહારાજે સાધુમાં રહીને એવી વાતો કરી અને એવા બધાને બળમાં રાખી નિયમ પળાવ્યા અને સુખિયા કર્યા, આશીર્વાદ આપ્યા, કંઈક જીવનો એમ ઉદ્ધાર કરી નાખ્યો. બોલો, ભલે સ્વામી ન મોકલ્યા, નરકના કુંડ ખાલી કર્યા સ્વરૂપાનંદ સ્વામી મોકલી સાધુ દ્વારે. અરે નિત્યાનંદ સ્વામી ને ઓલે આંબા ગામની બકરીનું દૂધ કામમાં લાગ્યું હતી, બકરીનો જીવ ગયો સંત સંબંધે. વાત ક્યાં બકરી સાંભળી હતી ભલામણા વાતે, ત્યારે એવું થોડું છે. અરે ઓલા છોકરા ગામડે પાદર પોંખ ખાતા હતા, સ્વામી બ્રહ્માનંદજી કે લાવો છોકરા પોંખ દેવો, તે આપ્યા કે તમે અમને શું દેવો, તક કલ્યાણ કરીશ. એમ હા, તકે તારો મરવા ટણો આવે તો ફાઈ ધંભારી છે કે. અને એમ બીનું તો એ ડોહો ગઢોચીયો પટેલ ને મર્યો ને ત્યારે એમ કીધું કે ફાંદેલો બાવો મને તેડવા આવ્યો છે કે. એની હારે કોક બહુ રૂપાળા તેજસ્વી છે કે, હું એની હારે જ આવશ કે. એ લે લ્યો મોટી પોંકમાં ફાંદે કલ્યાણ કર્યા. આ બધી વાતો તો બાપા માથામાં નો માય, મોઢામાં નો માય, કલ્પ્યામાં નો આવે એવી વાતો છે. નિત્યાનંદ સ્વામી કાશીમાં ભણતા એક પંડિત પાસે, હવે એ પંડિત મોહ વાસના વાળો, મરીને ભોજ્યો. નિત્યાનંદ સ્વામીને ખબર પડી કે ઓલા પંડિત તમને ભણાવતા એ ભોજ્યા. સ્વામી કહે, અરે રે, હું પ્રગટ સ્વામી નયનો સાધુ જેની આગળ ભણ્યો એ મારા ગુરુ ભૂત થાય, પ્રભુ ઉદ્ધાર કરો. છે ભખ લઈને ત્યાંથી ભૂતમાં જ ધામમાં ગયો. એક જ આંકલે આમ સાધુ દ્વારે કંઈક ના ઉદ્ધાર કરીને ગયા. અને પછી કીધું, સત્સંગી બાઈ ભાઈ કી બાતે, તારે જીવ સો કહે ન જાતે. સત્સંગી બાઈ ભાઈની વાતો એ કરીને કઈ જીવને મારા જતા જ નહીં ખ્યા. એ કઈ કહેવાય એવું નથી, એ તો મારાથી કહેવાતું નથી. એકલી સત્સંગની દીકરી સત્સંગનો કરિયાવર લઈને જાય, અરે એના ધણીને સત્સંગ કરાવે એવું નહીં, આખા કુટુંબને નહીં, આખા ગામને સત્સંગી કર્યા છે. એવા ગામ તમને હું કેટલાય ગણાવું. બોલો, એ પાછી સાસરે જઈને પાછા સાધુ બોલાવે, એમ ધણીને કે પગે લાગે બહુ મોટા છે. બોલો, એમ કેટલી બાયુએ સત્સંગ કરાવ્યો. દરણા દળિત્યું દળિત્યું કીર્તન ગાય લાંબે રાખે, તેથી ટેપ ક્યાં હતા? હવે ટેપ ગાય ને આપણે બધું ભૂલી ગયા. માસે બેડું લઈને પાણી ભરવા જાય તે લાંબે રાખે ગાચ્યું જાય. આજે સખી આનંદની હેલી તે અડકે પડકે ના ઘરવાળાને પોણું ગામ સાંભળે, એમ એના અવાજથી કંઈક સત્સંગ થઈ ગયા બાયુના કીર્તનથી. બોલો, અને હરિભક્તોની વાતે કરીને કંઈક સત્સંગી થઈ ગયા. બાપા કેટલાકની મારે તમને વાત કરવી. લ્યો ઓલા જોડિયાના હુતાર નહીં વૈશ્રામ, આમ કીડિયારાને કીધું ત્યાં ગયા ધામમાં સત્સંગી દ્વારા. ગોંડલનો રવજી મૈયા મુસલમાન હતો, એ મર્યો પછી એનો અગ્નિ સંસ્કાર કર્યો. મુસલમાનનો કરાય નહીં પણ સ્વામિનારાયણનો હતો ને એટલે હિન્દુ થઈ ગયો ગણાય. તે એનો ધુમાડો બાજુના પીપળામાં થઈ ગયો, ત્યાંથી ભૂતનો ઉદ્ધાર થઈ ગયો. એના શબના ધુમાડે આમ સત્સંગી દ્વારા કંઈકનો બેડો પાર કરી દીધો. બાપરે બાપ. પછી આચાર જ થાપ્યા, તારન જીવ કારણ કહું સોય. એ જીવાત્માઓના તારવા માટે ભગવાન સ્વામીને એને ઉદ્ધાર કર્યા. આચાર્યમાં રહીને કંઈક જીવને મહારાજે તારી દીધા, કંઈકને આશીર્વાદ દીધા, કંઈકને દર્શન દીધા. આમ મહારાજે બહુ જીવના ઉદ્ધાર કર્યા છે. વાહ રે વાહ મહારાજ, વાહ પ્રભુ સ્વામિનારાયણ, ધન્ય છે અવતારના અવતારી તમને. ઓકે, એ પંચુમે કોઈ કો પ્રસંગા જો મિલે તો મિલત સુખ અભંગા. આ પાંચમા જો કોઈનો પ્રસંગ થઈ જાય, એમની સેવા થઈ જાય, એમનો રાજીપો મળી જાય, તો ભગવાન સ્વામિનારાયણ કે એનો ઉદ્ધાર થઈ જાય. અનંત જીવ લીએ હરિ શરને, દિને સુખ સો જાત ન બરને, એસે વિધ કિન ઉધારા, વાકુ કહત ન આવત પારા. નથી કહેવાય એવું બાપ. દેશ વિદેશ વન ગીરી જાય, તારે જીવ રહે તે જું ત્યાંય. દેશ પરદેશ વનમાં બીજા ત્રીજા કંઈક નો ઉદ્ધાર કર્યો જ કે, કઈ ગામડામાં જ કર્યો એવું નહીં. પુરનગર ગામ અરુ ઘોષા, તિનકુ મિલી કરે જન અધોષા. જનના દોષો બાળ્યા કામ કરું લોભાદી કહો કે કળિયુગ ટાળ્યા. ગામડે ગામડે ફરીને, પુરમાં ફરીને, શહેરમાં ફરીને, દેશમાં ફરીને, વિદેશમાં ફરીને, વનમાં ફરીને જીવ તાર્યા સ્વામિનારાયણ. દય દર્શ પરશ કો દાના, બહુત જીવ કો કિયા હે કલ્યાણ. દર્શ પરશ ના દાન દઈ કંઈક ના કલ્યાણ કરી નાખ્યા. પશુ પંખી પન્નકુ તારે, થાવર જંગમ બહોત ઉદ્ધારે. જો જો નજરુ આયે અસુ ધારી, સો સો સુખ પાયે અતિ ભારી. પશુ બોલો, લ્યો બોલો, ઈટોલાનો બળદ દભાણમાં સંતના સીધાને ગાડે જૂચ્યો તો સ્વામીને લઈ ગયા. પશુ તારી નાખ્યા. લ્યો આમ કંઈક કંઈક પંખીનો ઉદ્ધાર કરી નાખ્યો. બહુ એવી વાર્તાઓ છે. પન્નકુ ચાંગામ નાગ તાર્યો, મેં કીધું થાવર જંગમ જન બહુત ઉધારે. જો જો નજરું આઈ અસુ ધારી, સો સો સુખ પાયે હતી ભારી. જે જે પ્રાણ ધારી નજરે આવી ગયો એને સ્વામિનારાયણ સુખ આપ્યા. આ તો એવી એક વાત બની ગઈ હતી કે ન પૂછો વાત. માટે હવે કેફ રાખજો ભગવાન સ્વામિનારાયણ. તાકો આશ્ચર્ય માનો મત કોઈ, સબ શિર શામ આયે હે સોય. હવે ખુલાસો કરી નહીં કહેવાય કે આનું આશ્ચર્ય માનતા નહીં. સૌની ઉપર જે અવતારના અવતારી પુરુષોત્તમ છે ને ઈ આવ્યા છે કે આ વખતે. તાકો આશ્ચર્ય માનો મત કોઈ,
તાકો આશ્ચર્ય માન.
के शीर श्याम आए है सोई,
सब सिर श्याम आए है सोई।
तास जीव को होई कल्याणा,
तास जीव को होई कल्याणा।
अरे निसंदेह एह बात निदाना,
निसंदेह एह बात निदाना,
यह बात निदाना,
यह बात निदाना।
બધાથી પર આવ્યા છે ને એટલે આમ થાય છે, બીજું કઈ નહીં, સંકલ્પ કરીને જ આવ્યા હતા જીવ તારવાનો। આ વખતે ભગવાન કઈ રાવણને મારવાનો સંકલ્પ કરી નહોતા આવ્યા, કંસને મારવાનો સંકલ્પ કરી નહોતા આવ્યા, જીવ તારવાનો સંકલ્પ કરીને આવ્યા હતા। જો સાંભળો, એક દિવસ સદગુરુ બ્રહ્મચારી આનંદાનંદ સ્વામી અક્ષરવડીમાં હવારમાં શ્રીજી મહારાજના દર્શને ગયા, ત્યારે મહારાજે કહ્યું છે આનંદાનંદ બ્રહ્મચારી ક્યાંથી આવો છો? ત્યારે તેમણે કહ્યું છે હું તો સાધુ ધર્મશાળામાંથી આવું છું। મહારાજ કે મુક્તાનંદ સ્વામીને બોલાવી લાવશો? હા। પછી આનંદાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને બોલાવવા ગયા, સ્વામીનો હાથ જાલી મુક્તાનંદ સ્વામીને ઓરડીમાં લાવ્યા મહારાજ બેઠા ત્યાં। પછી મહારાજે પૂછ્યું છે સ્વામી અમારે અનંતજીવના કલ્યાણ કરવા તે કેમ થાય ઈ કહો। સ્વામી કે મહારાજ તમે ભગવાન છો માટે તમે જાણો કેમ થાય। ત્યારે મહારાજ બોલ્યા, જી અમારા ભાવે તથા કભાવે દર્શન કરશે એનું કલ્યાણ થશે, જોજો હવે। પછી મહારાજ કે દત્ત તથા કપિલ રામ તથા કૃષ્ણ કોઈ રહ્યા નહીં તો અમે ક્યાં સુધી રહેશું, અમારા ક્યાં સુધી જીવને દર્શન થશે, ક્યાં સુધી કલ્યાણ થશે, માટે અમારા મળેલાના દર્શન કરશે એનું કલ્યાણ થશે। એમ કહી પાછા મહારાજ બોલ્યા કે નારદ સુખજી હનુમાનજી કોઈ રહ્યા નહીં તો અમારા મળેલા ક્યાં સુધી રહેશે, માટે તેના મળેલા હશે ને તેનું દર્શન કરશે તો તેનું કલ્યાણ। બોલો લ્યો એમ બોલ્યો। એમ કહી મહારાજ બોલ્યા કે અમારા સત્સંગીને જમાડશે, હવે સાંભળો એ ક્યાં સુધી રહે, માટે તો કે અમારા સત્સંગીને જમાડશે અને એનું અનાજ જમશે અને એના દર્શન કરશે એનું કલ્યાણ થશે। આ તમને જમાડે ને તમારા દર્શન કરે એનું કલ્યાણ। બોલો સાંભળો છો? એમ કહી મહારાજ બોલ્યા છે સ્વામી આ દરબાર ઉપર જઈને જનાવર ઉડીને જશે તો એનું કલ્યાણ થાય। પછી મહારાજ બોલ્યા છે સ્વામી આ બાવળીએ શું પૂન કર્યા છે કે તેનું નિત્ય દાંતણ અમારા ઉપયોગમાં આવે છે? પછી મહારાજ બોલ્યા છે આ ગાયો તથા ભેંસીએ શા પૂન કર્યા છે જે એનું દૂધ તથા દહીં તથા ઘી અમારા ઉપયોગમાં આવે છે? એમ કહી મહારાજ બોલ્યા છે આ સર્વે પશુનું કલ્યાણ થશે એમ મહારાજે મુક્તાનંદ સ્વામી પાસે ઓરડીમાં વાત કરી હતી, બહુ જબરી વાત કરી હતી। અને હવેની પંક્તિ વાંચજો, તમારા રૂમાડા બેઠા થઈ જાય ઓકે।
सब कारण को कारण जे ही, सब अवतार के अवतारी ये ही, सो नर तन धरी हरि आपे, तारे जीव बहु आप प्रतापे। अनंत अवतार ना अवतारी कारण ना कारण सुप्रीम गॉड सर्वोपरि भगवान। एक वात मारे तमने बतावी देवी छे, आमा लखी छे आ दुर्गपुर मात्यम नाम नो ग्रंथ छे, आचार्य रघुवीर जी महाराजे लखेलो। एमा एक वात बहु सरस छे। रामदास भाई थी गया ने બહુ મોટા ભક્ત, રામદાસ ભક્ત ભારે અંતરયામી, આપ રક્ષા કરે હરિ ભક્તની કહે આગમ નિગમ નિષ્પાપ, એવા મહાસમર્થ અંતરયામી બોલે એમ થાય એવા રામદાસભાઈ સંત હતા। સારા નરસા વરસને જણાવી દીએ તત્કાળ, સત્ય વચન સિદ્ધ સદા, એવા રામદાસ દયાળ। હરિભગત ને કહી દે આ વર હારું થાય ના મોડું થાય, તું આમ કરજે ને તું આમ કરજે। સ્વામિનારાયણ ભગવાનના સાધુ, આમ તો રામાનંદ સ્વામીના, રામાનંદ સ્વામી આમ આયેલા જતા ને ખેડૂને કીધું ને ક્યાં સુધી આ ઢળું મૂકો થઈ જાવ સાધુ, તો ગિહલામાં આમ આમ હાથીડું સડાઈ દીધું ને હાંકી મૂક્યું ગામ બાજુ ને કે હાલો સ્વામી તારે ઈ આ રામદાસ અડધે વેણે વૈરાગ થયો, આપણે કથા સાંભળીને તૂટી ગયા, કાંઈ મેળ પડતો નહીં। દુર્ગાપુર માધ્યમ પ્રકરણ 2:38 આ અધ્યાયમાં પેજ નંબર 173 આ વાત લખી છે। રામદાસભાઈનો જયારે અંતકાલ નજીક આવ્યો ને, આ મહારાજ કાર્યાણી હતા, રામદાસભાઈ ગઢડે હતા, અને એ વખતે ભગવાન સ્વામિનારાયણ કારિયાણી હોવાથી માણસ ત્યાં કારિયાણી મોકલેશ કે મહારાજને બોલાવો, એટલે મહારાજ તત્કાળ રામદાસભાઈને માંદા જાણીને ગઢડે આવે છે। હવે સાંભળજો, ગઢપુર આવી માણકીથી નીચે ઉતરી શ્વેત રૂમાલવાળા હસ્તકમળને હલાવતા હલાવતા એવા પ્રભુ રામદાસભાઈ સ્વામી પાસે આવ્યા, અને પોતે અંતર્દૃષ્ટિવાળા એવા તે રામદાસભાઈને 3 વખત ઊંચે સ્વાદે ઓ રામદાસભાઈ, ઓ રામદાસભાઈ, અરે ઓ રામદાસભાઈ એમ બોલાવ્યા, તેથી તેમણે ધ્યાનમાંથી બહાર દ્રષ્ટિ કરી। રામદાસભાઈ એટલે આ હરિભગત નતા સાધુ હતા,
મહારાજ એને ભાઈ કહેતા, ગુરુભાઈ હોવાથી. રામાનંદ સ્વામીના શિષ્યો 12 ને મહારાજે ભાઈ કર્યા હતા, 12 ભાયા થાય હતા કચ્છમાં. એમાં એક રામદાસભાઈ ધ્યાનમાંથી બહાર દ્રષ્ટિ કરી ત્યાં તો સાક્ષાત અક્ષરપતિ શ્રી હરિ પ્રભુને જોયા અને દર્શન કરી પ્રણામ કર્યા અને પછી કહેવા લાગ્યા કે હે પ્રભુ, હે દયા નિધે, મારા દેહનો અંતકાળ હવે નજીક આવ્યો છે, તેથી મારે સર્વ સંતોને અને ગ્રહસ્થ હરિભક્તોને મારો અભિપ્રાય કહેવો છે, મારો અભિપ્રાય કહેવો છે. તો તમે સર્વે સંત અને હરિભક્તોને તત્કાળ અહીં બોલાવો, ગ્રહસ્થો હોય તેને. ત્યારે શ્રી હરિએ તેમના કહેવા મુજબ તેઓને બોલાવ્યા અને તેઓ બધા ત્યાં આવ્યા. શ્રી હરિને તથા રામદાસ ભાઈને પગે લાગી બેઠા. પછી રામદાસ ભાઈએ શ્રી હરિને બાજોઠે બેસાડ્યા. પછી ઉન્મદ ગંગાના જળથી સ્નાન કરાવ્યું અને વસ્ત્રો પહેરાવ્યા મહારાજે. પછી શ્રી હરિને નિરખી તે મૂર્તિ હૃદયમાં ધારણ કરી પછી ચંદના દીક ઉપચારોથી શ્રી હરિનું પૂજન કર્યું અને પછી ફળ અર્પીને આરતી ઉતારી નમસ્કાર કર્યા મહારાજને. સરસ મજાના વસ્ત્ર પહેરી નવરાવી ત્યાર પછી તે રામદાસભાઈ સર્વના સાંભળતા કહેવા લાગ્યા કે હે ભક્તજનો, સાંભળો, તમારા હિતની એક વાત છે. જ્યારે સંતો આ શ્રી હરિને શ્રી કૃષ્ણની સમાન કહેતા હતા ત્યારે હું નિષેધ કરતો નહીં, પણ જ્યારે અધિકપણે કહેવા લાગ્યા ત્યારે મેં માન્યું નહીં. રામદાસભાઈ કે જ્યારે આ સંતો સ્વામિનારાયણ ભગવાનને શ્રી કૃષ્ણ સમાન કહેતા ત્યારે હું નહોતો બોલતો, પણ શ્રી કૃષ્ણથી અધિક કે ત્યારે હું ન માનતો. સાંભળ્યો? હા, ત્યારે મને વહમું પડતું, ત્યારે હું માનતો નહીં કે છે. અને તેઓને કહ્યું હતું કે હે સંત પુરુષો, જેમ સાકરના નાળિયેરમાં એક અણુ માત્ર પણ તત્વ ભેદ નથી, તેમ અવતારોમાં પણ અણુ માત્ર ભેદ નથી. અવતાર ને અવતારી બધું હરખું. ત્યાર પછી મને શ્રી કૃષ્ણ ભગવાને તથા રામાનંદ સ્વામીએ પોતાનું દર્શન આપ્યું અને કહ્યું કે હે યોગી વર્ય, પ્રત્યક્ષ એવા શ્રી હરિ પ્રભુ સર્વથી પર છે, સર્વ અવતારના કારણ છે, કાળ માયા અને ઈશ્વરાદિકોના નિયંતા છે. આ શ્રી હરિને જ્યારે સર્વેથી પર જાણશો ત્યારે જ આત્યંતિક કલ્યાણ થશે. આ પ્રકારે શ્રી કૃષ્ણ અને રામાનંદ સ્વામી કહીને મારા પર બહુ રાજી થઈ તે બંને અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારથી આરંભી હું શ્રી હરિ પ્રભુને સર્વથી પર એવા પરમાત્મા જાણું છું. માટે હે સત્પુરુષો, આ શ્રી હરિ પ્રભુ જે મનુષ્યાકૃતિ ધારી રહેલા છે તે પ્રભુ સર્વથી પર વર્તે છે. આ પ્રભુથી પર બીજો કોઈ નથી. આમાં જો હું ખોટું બોલતો હોઉં તો મને આ 500 પરમહંસના સોગંદ છે અને બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ છે. આ પ્રકારે રામદાસભાઈ સ્વામીએ વાત કહી શ્રીહરિના ચરણને ગ્રહણ કરવા જાય છે તેવામાં શ્રીહરિએ તેમને કહ્યું કે હે મુનિવર્ય, અમે તો તમારા ગુરુભાઈ છીએ. પાછી લીલા શરૂ કરી. મહારાજની લીલા પછી આવી. એટલે અમે તમારા ગુરુભાઈ છીએ. આમ સ્વામિનારાયણ ભગવાનને વિશે તમે બધા પાકે પાયે સર્વોપરીપણાનો નિશ્ચય રાખજો. સાંભળો છો કે નહીં? જેવો રામદાસભાઈને હતો એવો સર્વોપરીપણાની વાત આવે એટલે તમારું મન પ્રફુલ્લિત થવું પડે તો તમે ભગત સાચા. હરિવિચરણ કી કહી બાતી, જથારથ કહી કોઈએ નહીં જાતી. તો મારાથી ક્યાંથી કહેવાય? ઇતની સુન કે રહો આનંદા, એસે કહત હે નિષ્કુલાનંદા. લ્યો આ વાત વિચરણની પૂરી થઈ ગઈ છે. હરિ વિચરણ કી બાત યહી સુની મેં દેખી દ્રગ કી, જ્યું હે ત્યું સાક્ષાત કહેતે ન બને કવિ કોટી સે. જેટલી યાદ આવી ને જેટલી મેં જોઈ હતી ને એ બધી મેં તમારી આગળ વિચરણની વાત કરી. બાકી જેમ છે એમ બધી પૂરી કરોડ કવિ ભેગા થાય તો કહી શકે નહીં, લખી શકે નહીં. ઇતિ શ્રી નિષ્કળાનંદ મુનિ વિરચિતે હરિ વિચરણ ગ્રંથે ષષ્ઠો વિશ્રામ. આ વિશ્રામ પૂરો થયો. હવે ભગવાન જે જે ગામમાં નાયા, નદીઓમાં ફર્યા એની કથા આવશે આવતીકાલે. અને પમ દિવસે ગંથની પૂર્ણાહુતિ, એમાં ભગવાને જ્યાં જ્યાં જે જે ગામમાં જ્યારે જ્યારે સમૈયા કર્યા એની વાત આવશે. બધા રાજી? આ બધું સંભાળીજો થોડુંક.
બોલો સહજાનંદ સ્વામી મહારાજ ની જય.